یا علی مدد. الوائز علی جا بہادر علی راجانی وائز نمبر 18.
حضرت مولانا دنی سلامت داتا سرکار نور مولانا شاہ کریم الحسینی حاضر امام نا پاک پویتر نے مبارک نام پر سلوات پڑھو لانا. مومنو ہمیں سمجھوانی کوشش کری کہ آپ دنیا نی جنے رچنا کری چھے جنے زمین آسمان سورج چاند انے نی درمیان ما دریک چیزوں نے پیدا کری چھے آخر یہ خداوند تعالی کون چھے એને જાણવું ઘણું જરૂરી છે. અને તીરોએ આપણને કીધું હતું કે તમે એને ઓળખો, તમે એને જાણો કે એ ધણી છે કોણ અને કેવી રીતે એને ઓળખો. દુનિયાનો પેદા કરનાર, સૃષ્ટિનો સર્જનહાર, રબ્બુલ આલમીન કયો, ખુદાવીન કયો, પણ આખર એ છે કોણ, એની ઓળખાણ કેવી રીતે મળે. અને પાછી એક મુશ્કેલી આવીને ઉભી રહી કે એને ઓળખવો હોય તો મુસ્લિમ ઢબે ઓળખવો, ઇસ્લામી તરીકા ઉપર ઓળખવો, કુરાન અને હદીસના શબ્દોમાં ઓળખવો. જોકે જ્ઞાનથી ઓળખવા જાય તો ઘણું આસાન છે, અમારા ધર્મ પ્રમાણે એને ઓળખવાની કોશિશ કરીએ તો બહુ આસાન છે. પણ કદાચ અમને એમ થાય કે અમે એને કુરાનના હિસાબે ઓળખીએ તો એ કેવી રીતે ઓળખાશે. અને તીરે તો કીધું કે તેને જાણીને તમે ઓળખો, જાણો બી અને ઓળખો બી, બે કામ તમારે કરવાના છે. જાણીએ છીએ કે એ કરીમ હાજર ઇમામ છે, પણ ખરી રીતે ઓળખવો, અમે ઘણાના મોઢેથી સાંભળ્યું કે હાજર ઇમામમાં ખુદાઈનું છે, પછી જયારે વધારે ઊંડાણમાં ઉતર્યા તમને એમ કહેવામાં આવ્યું કે ઓળખવો, અને ઘણાના મોઢેથી સાંભળ્યું કે હાજર ઇમામમાં ખુદાઈનું છે, પછી જયારે વધારે ઊંડાણમાં ઉતર્યા તમને એમ કહેવામાં આવ્યું કે નૂર જે છે એ ખુદા છે. કરીમ ખુદા નથી, જે નૂર એનામાં છે એ ખુદા છે. એ કેવી રીતે ખબર પડી? તો કે કુરાનમાં લખેલું છે, અને અમે કુરાનને માનીએ છીએ. મમ્મી, અમારું ઈમાન છે કે કુરાન જે છે એ અલ્લાહની કિતાબ છે. હવે કુરાનનો નૂરનો જે તસવ્વુર આપવામાં આવ્યો છે, એટલે કે જે ખ્યાલ આપવામાં આવ્યો છે, કેવો છે? 24મી સુરા છે કુરાનની, અને નામ છે સુરતુલ નૂર. ખુદાના નૂરના બારામાં ડિટેઇલ આપે છે આ સુરાની અંદર. નામ જ રાખ્યું છે સુરતુલ નૂર, ખુદાવંત તાલાએ આખો ચેપ્ટર નૂરના ઉપર લખ્યો છે. અને એની 35મી આયાતમાં ખુદા કોણ છે એનો ખુલાસો આપે છે. કુરાનની તફસીરો વાંચો, કિતાબો વાંચો, તો આયા તમારી સામે આવશે. બહુ સરસ રીતે કુરાનમાં તો લખ્યું છે નૂરના બારામાં, પણ એવી રીતે લખ્યું છે જાણે કેમ કોઈ કવિએ કવિતા રચી હોય. તમે એક વખત નહીં 50 વખત બી વાંચશો તો સમજમાં નહીં આવે. અને કોઈ પણ મુસ્લિમ તફસીર કરતા એ કે જેને આયાતોનું ટ્રાન્સલેશન કર્યું છે અને એની તફસીરો લખી છે, એ લોકો કરેક્ટ ખુલાસો નથી આપી શક્યા. અલ્લાહ જમીન અને આસમાનનું નૂર છે આ કુરાન લખે છે. સાંભળજો, એક શાયરીમાં જેમ કે આપણે કવિતા રચી એવી રીતે લખવાનું છે. અલ્લાહ જમીન અને આસમાનનું નૂર છે, તેનું નૂર એવું છે કે જેમ એક ગોખલો હોય અને ગોખલાની અંદર એક દીવો હોય અને દીવો એક કાચના બર્તનમાં રાખેલો હોય. કુરાન કે છે ખુદાના નૂરની સમજણ આપે છે. માણસનું દિમાગ કામ ન કરે, હેરાન થઈ જાય માણસને, પછી આપણે કે આપણામાંથી કોઈ કહે કે મૌલા બાપાને ખુદા કયો, તો આપણે કહીએ કે નહીં, ઇસ્લામી ઢબે મનાય જ નહીં આવા. ઇસ્લામી ઢબ નૂરને કેવી રીતે સમજાવે છે? કુરાન જયારે સમજાવે છે તો એ સાચું છે. અને કે છે કે ખુદાનું નૂર ની મિસાલ એવી છે કે એક ગોખલો છે, ગોખલામાં એક દીવો છે, એ દીવો એક કાચના બર્તનમાં છે કે કાચના ફાનસમાં છે, કયો તો વિચારે. અને એ દીવો એ કાચ જે છે એ ચકચકિત સિતારા જેવો છે, બહુ જ સાફ અને ચમકદાર કાચ છે જેમાં આ દીવો રાખવામાં આવ્યો છે. પછી કે છે કુરાન કે એ દીવો પ્રકાશ આપે છે, કેનાથી? તો કે જૈતુનના ઝાડથી. કુરાન લખે છે, આ કુરાનનું ટ્રાન્સલેશન છે જે અમે સુરતુલ નૂર વાંચી, એટલા માટે વાંચી બી તમને કહીશું. એ પ્રકાશ આપે છે જૈતુનના ઝાડથી, અને એનું તેલ ઝાડના બારામાં લખે છે કે ઝાડ નથી પૂર્વનું કે નથી પશ્ચિમનું, પૂર્વનું બી નથી ને પશ્ચિમનું બી નથી. પછી કે છે કે એનું તેલ જે છે એ એટલું સરસ છે કે બહુ જ વધારે પ્રકાશ આપે છે, ચોક્કસ પ્રમાણે પ્રકાશ આપી જાય છે. અને પછી કે છે અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. પછી કે છે કે અલ્લાહ લોકોના માટે દ્રષ્ટાંતો આપે છે, મિસાલો પેશ કરે છે, અને અલ્લાહ બધી વાતોનો જાણનાર છે. હવે આમાં શું સમજણ પડી કે ખુદાનો નૂર શું છે? હવે 50 વખત વાંચો, 50 કુરાનની તફસીર વાંચો, નૂરનો કોન્સેપ્ટ તમારા દિમાગમાં શું આવશે? અલ્લાહ નૂર છે, નૂર ગોખલો છે, ગોખલામાં દીવો છે, દીવો કાચમાં છે, અને કાચ ચકચકી સિતારા જેવો છે. પછી એ જૈતુનના ઝાડના તેલથી બરે છે, એ ઝાડ નથી પૂર્વનું નથી પશ્ચિમનું, તેનું તેલ જે છે ચોક્કસ જાતનો પ્રકાશ આપી જાય છે, અને એ નૂર ઉપર નૂર છે. નૂર અન અલ્લાહ નૂર, આ કુરાનમાં લખ્યું છે. અને અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે, અલ્લાહ લોકો માટે દ્રષ્ટાંતો આપે છે, અલ્લાહ બધી વાતોનો જાણનાર છે. લોકોને પૂછવા જાય, મુસલમાનને પૂછો તમે, કોઈ બીજા આલિમને પૂછો તમે કે ગોખલો એટલે શું, તમે પૂછો કે દીવો એટલે શું, તમે પૂછો કાચનું બર્તન એટલે શું, તમે પૂછો જૈતુનનું ઝાડ એટલે શું, આમાં કેટલી ચીજો આવી ગઈ. અને જૈતુનનું ઝાડ પછી એનું તેલ શું છે, પછી એને પૂર્વ કે પશ્ચિમનું એ ઝાડ નથી એમ કહેવાનું કારણ શું છે, અને પછી કે છે કે નૂર ઉપર નૂર છે, અને અલ્લાહ દ્રષ્ટાંત આપે છે. આવો દ્રષ્ટાંત કે દિમાગમાં ન ઉતરે લોકોને. હવે એક માણસ નૂરને સમજવા માંગે છે. અમે થોડીક વારના માટે હાજર ઇમામને એક ઇમામ માનીએ છીએ, અને અમે એમ માનીએ થોડીક વાર માટે કે એમાં નૂર છે, પણ એ નૂર શું છે એને સમજવું નહીં કે આખી નૂર છે શું. કુરાન તો વાંચ્યું 50 વખત, આયાત ઉપર અમે ગૌર કર્યો, પણ એટલું જ દેખાડું આ ચીજો જે મેં તમારી સામે બયાન કરી. હજારો વર્ષ પહેલા સુલેમાન નબી બી આજ પ્રમાણે કહી ગયા હતા, અને 700 વર્ષ પહેલા હસન કબીરજીને બી આજ શબ્દોમાં નૂરની ઓળખ આપી. અમને તાજ્જુબ થાય છે, મોમીનો તાજ્જુબ એટલા માટે થાય છે, હું તમને ખુલાસા આપીશ એના. હજારો વર્ષ પહેલા જે સુલેમાન નબીએ બી કવિતા રચી હતી આ નૂરને ઓળખાવવા માટે, એક કવિતા રચી, એટલે પોતે નથી રચી. તમે કહેતા છો સુલેમાન પૈગંબર કવિ હતા, નહીં, એના ઉપર જે ખુદાઈ હુકમ આવ્યા હતા એ કવિતાના રૂપમાં હતા, એના ઉપર કોઈ કિતાબ નાઝિલ નહોતી થઈ. એટલે એટલા બધા ફરમાનો નહોતા નાઝિલ થયા કે કિતાબ બની જાય, થોડાક જ ફરમાનો નાઝિલ થયા હતા, એટલે એને સહીફા કહેવામાં આવતા. ચોપાનિયા પત્રિકાઓ જેમ આપણે બહાર પાડતા હોય ને, નાનકડી 5-10-15 પાનાની હોય, એવા સહીફાઓ કહેવાય. હજરત આદમ ઉપર સહીફા આવ્યા હતા, હજરત નૂહ ઉપર, હજરત ઇબ્રાહીમ ઉપર, આ બધા પૈગંબરો ઉપર જે હુકમ આવતા હતા એ સહીફાઓ હતા. અને જે પૈગંબરો ઉપર વધારે હુકમો નાઝિલ થયા અને એને એક મોટા પાયા ઉપર લેવામાં આવ્યા અને કિતાબની શકલ આપવામાં આવી, એવા 4 પૈગંબર, હઝરત દાઉદ, હઝરત મૂસા, હઝરત ઈસા અને હઝરત મોહમ્મદ, કે જેની પાસે આપણે કહી શકીએ કિતાબો હતી જંબુર, તૌરેત, બાઇબલ અને કુરાન. બાકી બધા પૈગંબરો પાસે જે બી હુકમ હતા એના સહીફાઓ હતા. અને હુકમ આવ્યો તો સુલેમાન નબી ઉપર, પણ કેવી રીતે? શાયરીમાં, કવિતાના રૂપમાં. કુરાન બી જે છે ને એ કવિતાના રૂપમાં જ કહી શકો તમે, કારણ કે તમે એને ગાઈ શકો છો. કુરાનની તિલાવત ખાલી સાધારણ રીતે નથી થતી, એને તરન્નુમથી વાંચવામાં આવે છે, તિલાવત કરવામાં આવે છે, એની કે માણસો ડોલી જાય. એવી રીતે આપણા જ્ઞાન એને પીરે ઓળખ આપી, કવિતામાં ઓળખ આપી, કુરાને ઓળખ આપી. નૂરની તો કવિતા જેવા શબ્દો રચી દીધા, સુલેમાન નબીએ ઓળખ આપી તો એને કવિતા લખી. આ બધાય કવિતાઓ જ લખે છે. હવે આપણે એ કવિતા સમજવા માટે કવિ બનવું જોઈએ. ક્યાં કેવી લોકો નૂરના બારામાં કેવા શું માંગે છે? નૂરના બારામાં આપણે કંઈક તો જાણીએ મમ્મીનું. ખાલી તમને કોઈ કે આ ઇમામ છે ને એમાં શું છે, તમે કહો ખુદાઈ નૂર શું છે, મતલબ કંઈક કે છે લાઈટ છે પણ શું છે ખબર નથી. તો કંઈક તો જાણીએ કે આખરે નૂર છે શું, નૂર 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 ઘણી વખત સાંભળ્યું. મુખી રોજ 25 વખત બોલતા હોય, 7 વાગે ઉઝર મે કબૂલ કર નૂર મૌલાના સા કરીમલ. પણ નૂર મૌલા પણ નૂર છે શું? એ જાણીએ તો અમને ખબર પડે, પણ જાણવાની કોશિશ ઘણી કરી મમ્મીને. સુલેમાન પૈગંબરે પોતાની ગઝલમાં લખ્યું, એટલે કે એના સહી પાવામાં છે, અને બ્રિટિશ બાઇબલ સોસાયટી લંડને 1800 ઈસવીમાં જે બાઇબલની આવૃત્તિ બહાર પાડી હતી એમાં સુલેમાન પૈગંબરના સહીફાનો રેફરન્સ આપ્યો છે, અને એનું નામ છે ગઝલુલ ગઝલાત, સહીફાનું નામ. અને એનો 5મો ચેપ્ટર જેમાં ખુદાઈ નૂરની ઓળખ આપે છે સુલેમાન નબી. કેવા શબ્દો છે તમે સાંભળો તો દિમાગ કામ નહીં કરે, આપણને સમજમાં નહીં આવે. સુલેમાન પૈગંબર લોકોને સમજાવે છે, એટલે એના ગઝલુલ ગઝલાતમાં જે ખુદાનો હુકમ છે એમાં લખેલું છે, મારો મિત્ર મારો મહેબૂબ છે કે જેનો રંગ ઘઉં જેવો છે. વર્ણન કરે છે ખુદાઈ નૂરના ધણીનું, તો કેવી રીતે તમે જુઓ બરાબર, એનો રંગ જે છે એ ઘઉં જેવો છે, અને પછી કે છે કે એના માથાનું નૂર અલમાસ હીરા જેવું છે. માથાનું નૂર, જીસમમાં નૂર નહીં, આપણે કેમ કે ઇમામના જીસમમાં નૂર છે. ઓલો ગઝલુલ ગઝલાતમાં લખે છે કે એના માથાનું નૂર, દોસ્તના માથાનું નૂર, એના માથાનું નૂર અલમાસ હીરાનું નામ લીધું, અલમાસ હીરા જેવું છે. પછી કે છે અને એની ઝુલફો એટલે કે વાળ એ કારી અને કાગડાના પંખ જેવી છે. પછી કે છે કે એની બે આંખો, પોતાના દોસ્તનું વર્ણન થાય છે એના નૂરનું, એની બે આંખો એવી છે કે એક થાલો હોય, બર્તન હોય, એને દૂધથી ધોવામાં આવ્યો હોય, અને પછી એમાં સાફ પાણી ભર્યું હોય, અને એમાં બે કબૂતર તરી રહ્યા હોય એવી એની આંખો છે. દિમાગ ક્યાંય ક્યાંય નો ક્યાંય ફરવા માંડી જાય. આંખોનું વર્ણન થાય છે તો એક થાલો, થાલાને દૂધથી ધોવો. શું કામે ભાઈ, સસ્તું હશે દૂધ જમાનામાં. થાલાને દૂધથી ધોવો અને પછી એમાં સાફ પાણી ભરવું અને બે કબૂતર મૂકી દેવા એની આંખો કી. હવે એવો કેવો દો થઈ છે. પછી કે છે કે એનો જે ચહેરો છે એ 14મા ચાંદ જેવો છે, કે ઉસકા હિલાલી મુંહ, હિલાલી મુંહ એટલે ચાંદનો, ચાંદને હિલાલ કહેવામાં આવે છે, એ 14મી ચાંદ જેવો છે કે. અને પછી કે છે ચહેરા ઉપર દાઢી છે, ચહેરા ઉપર દાઢી છે દોસ્તના, અને એના હાથ એવા છે કે જાણે સોનાના બનેલા હોય, અને એમાં હીરા જગમગી રહ્યા છે, હાથ સોનાના, આંખો કબૂતર જેવી. વર્ણન કરે છે સુલેમાન નબી, હુકમ આવે છે ખુદાવંદ તરફથી કે લોકોને કહે કે તારો દોસ્ત કોણ છે, મહેબૂબના વર્ણન કર, ખુદાના વર્ણન કર. તો એ વર્ણન કરે છે, અને નૂર બી ક્યાંનું તો કે જીસમમાં નહીં, માથામાં નૂર, એના માથાનું નૂર. અને પછી કે છે કે સોનાના હાથ છે અને જાણે એમાં જવેરાત ભરેલા હોય, એનો સીનો જે છે છાતી એ હાથી દાંતની બનેલી છે, હાથી દાંત જેવી સાફ અને સફેદ છે, પણ બહુ જ સબર કરવા વાળી છે. અને પછી કે છે આવો પ્યારો ખલીક મારો મહેબૂબ છે, અય દુખતરાને યરુસલામ. સુલેમાન પૈગંબર મુખાતિબ કરે છે એના ગઝલ ગઝલાતમાં, લાસ્ટમાં આવે છે અય દુખતરાને યરુસલામ, આ મારો દોસ્ત છે અને તમે તેને ઓળખી લ્યો. અમને 15 વખત બી વાંચ્યા પછી એવું મહેસૂસ થયું કે એનો કોઈ એવો દોસ્ત છે જેનો આખો હુલિયો બયાન કર્યો છે, કે આંખો કેવી છે, દાઢી કેવી છે, સીનો કેવો છે, હાથ કેવા છે, વર્ણન કર્યું છે, ખાલી રંગ કેવો છે, બાલ કેવા છે, ખાલી એનું વર્ણન કર્યું છે, બાકી કઈ નથી કર્યું. અને પછી કુરાનના માટે સુરતુલ નૂર વાંચી તો ગોખલો ને દીવો ને કાંચ ને જૈતુન નું ઝાડ ને બધું આવી ગયું. એમાં પીરને તો પછી લેવા જ આપણે, પેલા બેને તો જોઈ લે કે શું કેવા માંગે છે. હવે તમને મમ્મી નું ગઝલુલ ગઝલાત નું ટ્રાન્સલેશન આપું તમને. આ તમે સાંભળી લીધું ને, આમાં તમને ક્યાંય દેખાણું કે મૌલા બાપુ કે ઇમામ કે હાજર ઇમામ કે નબી મોહમ્મદ કે ખુદાનું નૂર એવો કોઈ શબ્દ સુલેમાન નબીના ઓલામાં છે? ખાલી એક કીધું, માથાનું નૂર, બસ. હવે તમે શું કલ્પના કરો, કોણ છે સુલેમાન પૈગંબર નો દોસ્ત? તમારી કલ્પના પ્રમાણે નબી મોહમ્મદ હશે કે મૌલા અલી હશે? આપણે થોડીક વાર માટે કે મિક્સ કરવા માંગીએ તો શું કહીશું આપણે, નબી મોહમ્મદ ને દોસ્ત બનાવીએ કે હઝરત અલી ને દોસ્ત બનાવીએ? હું તમને કહું, સુલેમાન પૈગંબરના દોસ્ત હઝરત અલી, જેનું વર્ણન કરી રહ્યો છે, ખુદાનું વર્ણન થાય છે ને, વર્ણન કોઈ બીજાનું ન થાય, એ પોતાના મહેબૂબના કે જેની બંદગી કરતો તો સુલેમાન નબી એ વર્ણન કરે છે. તમે સાંભળજો, હઝરત અલીનો કલર ઘઉં જેવો હતો. દરેક ઇતિહાસકારો એ લખ્યું, સુલેમાન નબીના શબ્દોથી આપણને લાગે છે કે ઘઉં વર્ણનો કલર વાજબી વાત છે. આપણી નૂરમ ઉદ્દીનમાં બી લખ્યું છે કે મૌલા અલી ઘઉં જેવા કલરના હતા, એમાં જરાય શંકા નથી. પણ મૌલા અલીના માથાનું નૂર ઈ શું? કરીમ બાબાના માથામાં નૂર છે કે જિસમમાં નૂર છે? હવે 5-6 વખત વાંચ્યું કે માથાનું લખ્યું છે કે જિસમનું લખ્યું છે. કઈ ફરક તો નથી પડી ગયો લખવામાં, પણ ગઝલુલ ગઝલાત આપણે ચેન્જ ન કરી શકીએ. અલ્લાહનો સહીફો છે, એના માથાનું નૂર, મૌલા અલીના માથાનું નૂર. આપણે મૌલા અલીને જો નબી મોહમ્મદના સુલેમાન નબીના દોસ્ત ગણીએ તો એના માથાનું નૂર ઈ શું? અમારા પીર મા બાપે ખુલાસો આપી દીધો, અમને ટેકો મળી ગયો મમ્મીનો. મોમન ચેતામણીમાં અમારા પીર ફરમાવે છે, તો મુનિવર ભાઈ આપના માથા મુબારકના નબી મોહમ્મદ મુસ્તફા, આપના માથા મુબારકના નબી મોહમ્મદ મુસ્તફા અને મૌલા અલી તે પોતે અલી અવતાર, આ સીના મુબારકના બીબી ફાતિમા અને બે ચશ્મ હસન હુસેન દિલઠાર છે તો રીખી સરો. ઇનાનમાં પીર લખે છે, સાંભળો, કે આપના એટલે કે મુર્તઝાલીના માથા મુબારકના નબી મોહમ્મદ મુસ્તફા. મારા દોસ્તનું માથું એવું છે, એના માથામાં નૂર છે જે અલમાસ હીરાની માફક ચમકે છે. મૌલા અલીનો માથું એટલે કે નબી મોહમ્મદ, આપના માથા મુબારકના નબી મોહમ્મદ મુસ્તફા, પીર જ્ઞાનમાં લખી ગયો. એટલે આપણને કેવું કનેક્શન મળે છે જુઓ તમે. હવે મૌલા અલીનું માથું મુબારક એટલે નબી મોહમ્મદ, અને એ નૂર છે, મૌલા અલીના માથું એ નૂર છે. કેવું? તો કે અલમાસ હીરા જેવું. અલમાસ હીરાની જે નામ લીધું ને એ સુલેમાન નબીએ બહુ કમાલ કરી દીધી, ખાસ કરીને અલમાસ હીરો કીધો. અને એ હીરાની ખુશિયત છે, તમે કોઈ હીરાનો જ્વેલર હોય ને જે હીરામાં જાણતો હોય એને પૂછજો તમે. એક હીરો જેને ખાણમાંથી કાઢવામાં આવે છે એના 5 તો પહેલું હોય છે, 5 બાજુ હોય છે હીરાની, 5 બાજુ, 5 પહેલું કહેવાય છે. અને તમે જો એને સૂરજ કે ચિરાગની સામે લાવો અને રાખો તો હર હિસ્સામાંથી 5 કિરણો નીકળશે. જે પહેલું ને તમે સૂરજ યા રોશનીની સામે રાખો એટલે તમને લાગે કે એમાંથી કિરણો નીકળી રહી છે, 5 કિરણો નીકળશે હરેક હિસ્સામાંથી. આ અલમાસ હીરાની ખુશિયત છે કે એના 5 સાઈડ, અને હર સાઈડ ને સૂરજ યા ચિરાગ સામે રાખો તો એક એક સાઈડ માંથી 5-5 કિરણો નીકળશે. જેમ આપણે ઘણી ફેરે કાચ કેવું રાખીએ છીએ કેમ કિરણો દેખાય છે આવે છે, એમ હીરામાંથી તમને લાગે કે 5-5 કિરણો નીકળી રહી છે. પૈગંબર સુલેમાને બહુ સરસ ખુલાસો આપ્યો. મતલબ શું? કે મારો દોસ્ત જે છે હીરો, 5 પહેલું વાળો હીરો, એટલે મારો દોસ્ત મૌલા અલી જે છે એ 5 તનમાંનો એક તન છે, એટલે કે 5 પાકમાંથી એક છે. 5 પહેલું વાળો, 5માંથી એક, એટલે કે 5 પાકમાંથી એક છે. અને હર પહેલું ની અંદર 5 કિરણો નીકળે. અને એના માથાનું નૂર નબી મોહમ્મદ બી છે એ બી 5માંનો છે, હુસેન બી છે તો એ બી 5માંનો એક છે, કોઈ બી સાઈડ લઈ લ્યો તમે, હસન ને લ્યો તો એ બી 5માંનો એક છે, બીબી ફાતિમા તરફ જુઓ તો એ બી 5માંના એક છે, કોઈ બી સાઈડ તરફ જુઓ તો 5માંથી એક. અને હરેક માંથી કિરણો નીકળે કે 5 કિરણો, હર સાઈડ માંથી 5-5માંથી છે. આ નૂર છે, અલમાસ છે, આ હીરો છે, કોણ? સુલેમાન નબી કે છે. તો આપણને એટલી જાણ છે એના ગઝલુલ ગઝલાત થી કે મૌલા અલી એના દોસ્ત છે અને મૌલા અલીના માથા મુબારકના નબી મોહમ્મદ છે, અને એમાં જે છે નૂર છે એ અલમાસ હીરા છે, અને તસ્બી આપી છે. ત્યાં સુધી બરાબર. પછી એક મોટામાં મોટી વાત જે સમજવાની છે, આંખોના બારામાં કીધું કે એની જે બે આંખો છે, એની બે આંખો જે છે એ સાફ દૂધથી ધોયેલા થાલામાં પાણી ભરેલું છે, સાફ પાણી પણ દૂધથી ધોયેલા. હવે આ દૂધથી ધોવાનું તમને કારણ કહી દઉં કે દૂધથી ધોવું શા માટે લખ્યું છે. દૂધથી ધોવાનો મતલબ થાય છે એકદમ પવિત્રતા માટે એલાન કરવું, વધારેથી વધારે પવિત્રતાનું એલાન કરવું હોય તો દૂધથી ધોવાનું. ઘણી ફેર તમે સાંભળ્યું છે કોઈના પૈસા આપણે ઉધાર લીધા હોય પાછા ના આપ્યા, પછી ઓલો તગાદો બહુ કરતો ને આ માણસ કંટાળી ગયો હોય અને દેવાની શક્તિ ને પછી કે ભાઈ તું ચિંતા કરમાં, અમારી નિયત સારી છે, તારા પૈસા દૂધમાં ધોઈને પાછા આપશું. અમે સાંભળ્યું છે બોલે માણસો તો શું પૈસા દૂધમાં ધોઈને આપે? ગાંડો કહેવાયો, નોટો બગડી જાય બધી, નોટ બધી બગડી જાય. બોલો ભાઈ ધોઈને નહીં આપતો એમને આપજે, મેં તો હાલશે નહીં બેંકમાં. પણ કહેવાનો મતલબ શું કે એ બોલવા પછવાડે એનો એમ જે છે એ છે કે ભાઈ બિલકુલ નિરાતે બેસ, મારી પાસે પૈસા આવશે નિયત સારી છે ચોક્કસ તને આપી જ દેવાનું, પણ એ બોલવા માટે એમ કે છે કે તારા પૈસા ખોટા નથી, દૂધમાં ધોઈને પાછા આવશે. તો દૂધમાં ધોવાની ચોક્કસ તરીકાની બાબત માટે દૂધમાં ધોવાના શબ્દો વપરાય છે. એ સાર લખ્યું હતું ખુદાવંદ તાલાના તખતના બારામાં કે તખત ઉપર ફક્ત ખુદા તાલા જ બેસી શકે છે, એના જેવી પવિત્ર હસ્તી બેસે, કારણ કે તખત દૂધથી ધોવાયેલું છે. કારણ કે પવિત્રતા બતાવવા માટે કીધું કે ખુદાના તખત ઉપર કોઈ બીજું નહીં બેસી શકે, ફક્ત ખુદા બેઠશે. કા બીજું કેમ નહીં? તો કે બહુ પવિત્ર તખત છે, એટલું બધું પવિત્ર કેમ થયું? તો કે દૂધથી ધોયું તો, એને દૂધથી ધોયું તો. દૂધથી ધોવાનો મતલબ એકદમ પવિત્રતાની અલામત. હવે થાલો દૂધથી ધોયું એટલે થાલો બિલકુલ પાક થઈ ગયો, પછી એમાં સાફ પાણી ભર્યું કે, અને પછી એમાં બે કબૂતર, એ મૌલાની આંખો, દૂધ ને થાલો ને પાણી ને કબૂતર, એ આંખ. આપણને લાગે કે આવી રીતે વર્ણન કરાય આંખનું, અને એવી કબૂતર તરીકે, આનો મતલબ તમે સમજા, આ મૌલા અલીની આંખ નહીં, આપણી આપણે જે આંખો કઈ છીએ આંખો નહીં. તમે ગિનાનનો પાઠ સાંભળો ને હમણાં, બે ચશ્મ હસન હુસૈન દિલ ઠાર છે તો રિચી સરો. મૌલાના બે ચશ્મ, મુર્તઝાલીની બે આંખો એ હુસૈન અને હસન છે. ઘણી ઘણી મા બાપ પોતાના છોકરાને કે બેટા તું તો મારી આંખોનું નૂર છો. ઘણી વખત નબી મોહમ્મદ ઇમામ હુસૈન ને કહેતા કે હસન અને હુસૈન તો મોહમ્મદની આંખોનું નૂર છે, કે રોશની છે કે. અને પીર જ્ઞાનમાં કહે છે કે હસન હુસૈન મુર્તઝાલીની આંખોના નૂર, મુર્તઝાલીની આંખો. દો ચશ્મ હસન હુસૈન દિલ ઠાર છે તો રિખી સરો. તો મતલબ કે હસન હુસૈન ના માટે કેવા માંગતા હતા, પણ દૂધ નો થાલો શા માટે કીધો? મતલબ કે હસન હુસૈન જે બે આંખો છે ને એ એટલા બધા પવિત્ર છે, એટલા બધા પવિત્ર છે. ઇમામ હુસૈન અને હઝરત હસન ની પવિત્રતા બતાવે છે સુલેમાન. પૈગંબર કે છે કે એટલા બધા પાક છે મારા દોસ્ત ના બંને ફરજંદો, એટલા બધા પાક છે કે એના ઉપર ગુનાનો એકેય ધબ્બો નથી. ભલે એ ઇન્સાન તરીકે જન્મશે, મારા દોસ્તના દીકરાઓ ઇન્સાન તરીકે જન્મશે, પણ ગુનાઓથી પાક. કેટલા પાક? તો કે જેવી રીતે ખાલાને દૂધથી ધોવો અને પવિત્રતાનો જે ખ્યાલ પેદા થાય એવા પાક. જ્યાં સુધી સમજમાં આવી ગયું કે બે આંખો ઇમામ હુસૈનની અને ઇમામ હુસૈનની હસન બે પાક. પણ કબૂતર શા માટે? તમને ખબર છે મમ્મીનું આંખોનું જયારે વર્ણન કરી રહ્યા હતા પૈગંબર અને ખુદાવંદ તાલાએ વહી મોકલી હતી, તો આંખોમાં એક બાબત હોય છે. માણસો ગળાનો ફેસ જોઈને કે એની આંખો તો જો કેવી છે, કે જાણે કેમ કોઈનું ખૂન પીવા માંગતો હોય કે. એટલે ઘણી આંખો એવી ખરાબ હોય મમ્મીનો, માણસો બી જાય. ઘણી આંખો એવી નમ્ર હોય, આંખોથી માણસની કિંમત થઈ જાય. ઘણી આંખો એવી ડરાવની હોય, ચહેરા ઉપરથી માણસ એવો દેખાતો હોય, એની આંખો તો જો કે બીક લાગે આપણને, કે આંખથી બી લાગે, જીસમથી ગમે એટલો ઊંચો કરો બીક ન લાગે, કે એની આંખો તો જો કેવી છે. માણસ ડિસ્કસ કરે તો આંખ ઉપર જ કરે. તો આ બે આંખો પવિત્ર છે એમ તો કહી દીધું, પણ કેવી છે? શાંતિની ચાહત છે. મતલબ શું? તો કે કબૂતર જે છે એ આખી દુનિયાના માટે શાંતિનો સિમ્બોલ છે. જિબ્રાઇલ અમીન કે રૂહુલ કુદ્દુસ જેને કુરાનમાં કીધું, એની શકલ બતાવી હોય ને કોઈ પિક્ચર કે એની અંદર, કે જિબ્રાઇલ આવે છે ને વહીલ આવે છે ને જાય છે, તો કેવી રીતે બતાવે? કબૂતરની સુરતમાં બતાવશે. એ બી જણાવજો, યુરોપ અને અમેરિકાના દેશોને પૂછો કે તમારી પાસે પીસનો સિમ્બોલ શું છે? અમે શાંતિના ચાહક છીએ, તો શાંતિનો કોઈ સિમ્બોલ? તો કે કબૂતર. કબૂતરને શાંતિનો સિમ્બોલ માનવામાં આવ્યો છે, કે શાંતિ ફેલાવનારા કબૂતરનું ચિહ્ન, કે અમે શાંતિ ચાહીએ છીએ, ઝઘડા નથી ચાહતા, લડાઈઓ નથી ચાહતા. તો કબૂતર શાંતિનો ચિહ્ન. આ બંને આંખો એવી છે કે જે દુનિયામાં શાંતિ ફેલાવવાની છે, આ શાંતિ દૂર કરવાની છે, સરાપા સલામતી. એટલા માટે એના ધર્મને ઇસ્લામ કહેવામાં આવ્યો, અને ઇસ્લામ એટલે શાંતિ. ઇસ્લામનો મિનિંગ બી શાંતિ, કે જે ધર્મ આ પંચન પાક લઈ આવશે એ ધર્મ બી શાંતિનો હશે. હવે દિંદર આપણને એમ થાય કે શાંતિ કેવી રીતે? તો શાંતિ એવી રીતે કે મૌલાએ ઝેર પી લીધું ને તો બી કોઈને કઈ કીધું નહીં, હજરત હસનને ઝેર પીધું, ઝેર ખાવા ખવડાવવામાં આવ્યું આપને, અને આપની મોત થઈ ગઈ. આપણે કોઈ સામે અક્ષર ઉપાડ્યું નહીં, કોઈ સામે જંગ કરી નહીં, કારણ તો કે ઇસ્લામને જીવતો રાખવા માંગતા હતા. જો એ હસન અને હુસૈને કેટલી બધી સબર ન કરી હોત તો દીન જીવતો ન રહેત, અને ઇમામ હુસૈને તલવાર ખાધી, પ્યાસા શહીદ થયા, અવાજ નથી કરી. પ્યાસા શહીદ થયા તોય અવાજ ન કરી. શાંતિ કેવી? તમને બતાવું છું, કબૂતરના સિમ્બોલ થી સુલેમાન પૈગંબર ખુદાવંદ તાલાના નૂરની શનાખત કરાવે છે. શાંતિ કેવી? કે કરબલામાં ઇમામ હુસૈન પડેલા છે જખમોથી ચૂર થઈને, છપ્પા પાઠ પડેલા છે, ઘોડા ઉપરથી પડી ગયા મોલા દુનિયા ભારે, આ તો બધું બતાવવાનું જોઈએ. અને પછી છેવટની ઘડીએ જયારે સીમર બિન જિલજોશી યમામી આપનું માથું કાપવા માટે આવ્યો, ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ પોતાના ફરમાનમાં ફરમાવે છે કે માથું કાપવા માટે આવ્યો, ત્યારે મોલા તો છતા હતા, શુક્રવારનો દિવસ હતો જે દિવસે આપને આટલું ઘાયલ કરવામાં આવ્યા હતા, અને બપોરનો ટાઈમ હતો, બરાબર નમાઝનો ટાઈમ હતો, બધા મને લાગે કે હમણાં નમાઝ શરૂ થવાની છે અને મોલા ઘાયલ પડ્યા છે. મોલાએ કહ્યું શું? છતા હતા બિલકુલ, ઘણી કોશિશ કરી, જીસમમાં તાકાત નહીં, ખૂન નીકળી ગયેલું બધા જખમો માંથી, અને ત્રણ દીથી મોલા ભૂખો ને પ્યાસો હતો દુનિયાબાને, કારણ કે ઓલા લોકોએ પાણી બંધ કર્યું હતું અને તકલીફ ઊભી કરી દીધી હતી. અને પછી મોલા પૂરી કોશિશ કરી અને કરવટ લીધી, પરથા વર્થ્યા, પછી મારો મોલા ઊંધો થયો, ઊંધો થયો અને બિલકુલ જમીન ઉપર લેટી ગયા, એવી રીતે કે ચહેરો જમીન તરફ હોય, અને પછી પોતાના પગને ખેંચવા લાગ્યા હરવે હરવે. શા માટે? તો કે ગોઠણ ઉપર વજન દે અને એવા પોઝમાં આવે કે હુસૈન સિજદો કરી રહ્યા છે. અને ઓલો સિમર બિન જિલજોશી યમામી તલવાર લઈને આવ્યો કાપી નાખવા માટે ઇનામની લાલચમાં. મૌલાએ કહ્યું, સિમર તું મારું માથું કાપવા આવ્યો છો? તો કે હા. થોડીક વાર ખમી જાગી, થોડીક વાર હું હવે લડાઈ નહીં કરું કે તારા સામે હુસૈન હથિયાર નહીં ઉપાડે, પણ થોડીક વાર ખમી જાય એટલા માટે કે હું સિજદામાં જઈ અને ખુદાવંદ તાલા પાસે માફી માંગી શકું કે અને એ હિસાબે મારી નમાઝ કબૂલ થાય, કારણ કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે. બધી શક્તિ એકઠી કરી ભીષણ ધ્રુજી યુતું અને મૌલાએ ગોઠણ ઉપર વજન મૂક્યો અને પેશાની જમીન ઉપર લગાવી, અને પછી કહે છે, સીમર હવે મારું માથું કાપી નાખી, હું એમ ચાહતો હતો કે નમાઝની હાલતમાં હો અને માથું કપાઈ જાય. એક રાજ થા કે સજદે મેં સર કો કટા દિયા, માલૂમ દો જહાન મેં સુજાત હુસૈન કી. એક રાજ હતું કે સિજદામાં માથું કપાયું, નમાઝનો ટાઈમ અને સિજદામાં માથું છે, અને કહે છે હવે તલવાર ચલાવી દેખીએ. તમને થતું હશે કે મિશનરી કોઈ દાખલો કહેવા છે એવા તો? અરે સુલતાન મોહમ્મદ ફરમાનમાં કહે છે, કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે કે સીમર નામના હરામઝાદા કાફરે, ઇમામ પહેલી વખત બોલ્યા હરામઝાદાનો શબ્દ, હરામઝાદા કાફરે ઇમામ હુસૈનને શહીદ કર્યા. પછી ઇમામે ફરમાવ્યું, એટલું જ નહીં, શહીદ કરતી વખતે તે ઉતાવળ કરી ગયો હતો અને જલ્દી માથું કાપી નાખ્યો હતો. ત્યારે ઇમામ ફરમાવે છે કે ઇમામ હુસૈને તેને પૂછ્યું કે આટલી બધી ઉતાવળ તું શા માટે કરસ? ત્યારે તે કાફરે જવાબ દીધો કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, ફરમાન વાંચો, કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે સુલતાન મોહમ્મદ શાહનું કે નમાઝનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપને જલ્દી શહીદ કરી અને હું નમાઝમાં સામેલ થવા માંગુ છું. જે વખતે માથું કાપવાનું હતું, ઇમામ ફરમાવે છે નમાઝનો ટાઈમ. મોલાએ બી કીધું હું બી સિજદામાં જાઉં, એવા વખતે માથું કાપ અને સિજદામાં માથું કપાયું. આમાં એક મતલબ છે આપણી સામે કે મૌલાને તો મુમીનો નમાઝ પડવાની જરૂર શું હતી, પણ એક જ મતલબ છે કે પોતાના મુરીદોને સબક આપી ગયા કે નમાઝ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ તમારો આખરી શ્વાસ ચાલતો હોય, જીસમ લોહી લોહાણ થઈ ગયું હોય અને જો નમાઝનો ટાઈમ થયો હોય તો નમાઝ મૂકતા નહીં, નમાઝ મુકતા નહીં. અમે તો નાનકડા કામ હોય તો જમાથા લાવવાનું મૂકી દે ને નમાઝ એક ઠેકાણે રહી જાય ખોણા ખચકામાં. ઇમામ આપણને એવો સબક આપતી ગયો પોતાની જાન આપીને કે જો આવી હાલતમાં બી તારો ઇમામ નમાઝ નથી મૂકતો, આવી હાલતમાં બી તો તમે બી તમારી નમાઝ નહીં મૂકતા. અને એટલા માટે ઇમામ સુલતાન મોહમ્મદ અને નબી મોહમ્મદ ફરમાવતા હતા કે જે નમાઝ નથી પડતો એ કાફર છે. ઇમામ સુલતાન મોહમ્મદે કહ્યું, દુઆ નથી પડતો તે કાફર છે, પ્રિન્ટેડ ફરમાન. અને નમાઝ તો પડવી જ, પણ કેવી હાલતમાં? કે આવી બી હાલત જેવી તારા મૌલાની હતી દુનિયાબાને, તે છતાં બી નમાઝમાં એ માથું કપાવતો ગયો. આ શાંતિના ચાહક, એની આંખો પેલા કબૂતરથી કમ્પેર કરીને કહે છે કે એના જેવી છે. કે કામ તો કે પવિત્ર આંખો છે, દૂધથી દોયેલી પાક આંખો છે અને કબૂતર જેવી શાંતિની ચાહક છે કે જાન આપી દેશે પણ دین نے نقصان نہیں تھوا دیے. اسلام زندہ ہوتا ہے ہر کربلا کے بعد کے. آوا کربلا تھا ત્યારે اسلام زندہ تھا کہ امام حسین جو امام جان آپے ત્યારે اسلام نے طاقت ملے کی. کوئی પોતાની جان આપી દે, પોતાના માથા આપી દે, પણ અવાજ ન કરે, અવાજ કે ઉફ ન કરે, એ શાંતિના ચાહક કહેવાય. અને એ મેં સાબિત કરીને બતાવ્યું. પછી સુલેમાન પૈગંબર કહે છે કે નો હિલાલી મુખ, હિલાલી ચહેરો, ચાંદ જેવો ચહેરો. એ ચાંદ કોના માટે બોલા પીએ સુલેમાન નબી? ચાંદ બોલા એ કોના માટે બોલા? મૌલા અલી. તમે યાદ રાખજો, મૌલા અલી પોતે અલી અવતાર, માથા મુબારક ના નબી મોહમ્મદ, માથા મુબારક ના નબી મોહમ્મદ. અને માથું જે છે આ પૂરો ચહેરો આવી જાય એ નબી મોહમ્મદ હતા. એ સીના મુબારક ના બીબી ફાતિમા, અલી અવતાર પોતે મુર્તઝા અલી ને આખો ઇમામ હસન ને ઉતાઈ. તો એ કોણ છે ચાંદ જેવો ચહેરો? નબી મોહમ્મદ ચાંદ, કારણ એમાં બી ખુદાનું નૂર અને પૈગંબર હતા. નબી ચાંદ, ઇમામ સૂરજ. પીરે જ્ઞાનમાં કીધું છે ઇમામ ને સૂરજ કીધો છે. ઇમામ સૂરજ છે, એ સૂરજ છે, ને પીર હોય છે એ ચાંદ હોય છે. એના હાથ સોનાના છે કે, અને એવા સોનાના બનેલા કે જેમાં હીરા જગમગતા હોય. આનો મતલબ કે એ મૌલા અલી એવો મહાન છે, એવો મહાન છે. સોનાના હાથ થી મતલબ હતો કે એટલો ઉદાર છે, એટલો સખી છે, આખી દુનિયાને ખવડાવી શકે, અને કોઈ પણ મોટા જ ન રહીએ એટલે એના હાથમાં શક્તિ છે. આપણે કહીએ ને ભાઈ એના ઘરમાં તો સોનાની ઈટું છે, મતલબ શું થયું? સોનાની ઈટું કોઈના ઘરમાં ન હોય, પણ એટલો પૈસો હોય કે આપણે એક્ઝામ્પલ આપતા હોય એવી રીતે. ખરે એને શું વાંધો છે કે એના હાથ સોનાના છે, જે હાથ પૈસા વાપરતા હોય સોનાના હાથ, એટલે આપણે કહીએ ઓહો ઘણું થઈ ગયું એની પાસે. એટલો બધો મહાન છે, એટલા બધા દુનિયાનો ધણી છે, આખી દુનિયાને તારી શકે, એના હાથમાં એટલી શક્તિ છે. અને મૌલા અલીમાં તાકાત હતી. માંગો જેવી માંગશો એ મળશે, મૌલા અલી ફરમાવતા, બીજું કોઈ નહીં. તમારે જે માંગવું હોય તો માંગો, હું તમને આપીશ. અને મૌલા અલીની હાલત શું, ખાવાનું હતું ઘરમાં. પણ વાતો મોટી મોટી, આપણે જેમ કે મોટી મોટી વાતો કરીએ, પણ આપણે તો ખાલી કહેવાની જોઈએ. આપણે એક વાત જ મૂકી દો તમે. હો બોલ, તો મૌલા અલી હતો બિચારો, અમારો મૌલા હતો. પણ મમ્મી નો ઈ જે છે ને, ઈ કે સાચું થયું. પોતાને ખાવાની, બચ્ચાને ખાવાની, ઘરવાળીને ખાવાની, આ બધી હાલત. પણ કોઈ આવે માંગણ તો ખાલી ન જાય મૌલા અલી પાસે. થયો એ તો એની શક્તિ હતી, કેતો કે માંગો અલી આપશે. અરે આ દરવાજેથી કોઈ ખાલી નથી ગયો. અને દરેક ઇમામો નું આ જ કાર્ય હતું. પૈગંબર મોહમ્મદ વાત ફરમાવી રહ્યા હતા, અને એક ઓલો મારા જેવો અધૂરો બેઠો હતો પછવાડે, એને કઈ જરૂરત હતી પૈસાની, અને એને કોઈ કીધું કે જા અને માંગ, ઓલો મોહમ્મદ છે ને આપશે, કે માંગ એની પાસે. કે મોહમ્મદ પાસે શું હતું? એની પાસે કઈ નતું બિચારા પાસે. એના સપોર્ટર કોણ? તો કે અલી. ઈ બી ગરીબ ને આ બી ગરીબ, બે ગરીબ. માંગ એની પાસે. અને ઓલો વાઇઝ માં ઉભો થયો અને કે યા મોહમ્મદ, કે મારા દુઃખ ની વાત સાંભળો. કે મૌલા અલી પછવાડે બેઠા, કે બેસી જા, પેલે વાય તો થવા દે, કે પછી બોલજો દુઃખ ની વાત. કે આ તો બીજી આપણા હાથમાં છે. કે મૌલા ને કોઈ કીધું હતું કે મોકો આજ સારો છે, હમણાં જ માંગી લે, કે પછી આ લોકો જવાબ નહીં દે. ઘણા ચડાવવા વાળા હોય ને, અને મારા જ અધુરાય ગણાય હોય. બોલો બીજી વખત ઉભો થયો, યા મોહમ્મદ, કે સાંભળો, કે હું દુઃખી છું, કે મને જલ્દી છે. કે બોલા પાછા પકડો મૌલા અલી, બેસ ને, કે તારી જેવી તકલીફ છે અલી દૂર કરશે, બેસી જા. કે બોલા અલી તરફ જોયું, મૌલા અલી તરફ ફાટેલા કપડા થીગડા વાળા પહેર બેઠા છે. હવે આ તકલીફ હું દૂર કરવાનું, તે છતાં કે છે કે મને 10,000 દિરમ ની જરૂર છે, આપશો? મૌલા અલી કે જેટલા જોયે એટલા આપી, પણ હમણાં બેઠો રે, જેટલા જોઈએ એટલા આપી, પણ અમે બેઠી. વરી ના દિલમાં થયું કે આ તો ખાલી આપણને બનાવતો છે, આને પહેરવા કપડા નથી, મને 10,000 દિરહમ, એ જમાનામાં મોટી રકમ. અને પાછી એને ઉભો થઈને પૈગંબરે કીધું, પાછો મૌલા અલીએ કીધું, બેસ નીચે, હું તને વચન આપું છું 10,000 દિરહમ આપીશ. કે અને પછી આ મૌલાએ વાંચો ફઝાઇલે મુર્તઝવી, પોતાના બંને બચ્ચાઓ લઈ અને મુર્તઝા અલી યહૂદી પાસે ગયા હતા, હસન ને હુસેન ને રેન રાખ અને 10,000 રૂપિયા દે, આ માણસ ને દેવાના છે. મેં એને વચન આપ્યું છે કે એના હાથ સોનાના છે, કે પોતાના બચ્ચાઓને દુશ્મન ના પાસે જઈને અમાનત તરીકે રાખીને 10,000 દિરમ લાવે એવો દુનિયામાં કોઈ ખરો? એના હાથ સોનાના બનેલા છે, જે બી માંગે એને આપે છે, નથી આપતો એમ નહીં. છાતી હતો કે એ તો કે હાથી દાંત જેવી સફેદ બનેલી છે, એટલે કે એના સીનામાં મેલ નથી. જેમ અમારો સીનો સફેદ નથી પણ એનો સીનો સફેદ છે. આપણે કહીને જે માણસ ગુના કરતો હોય ને આપણે કે એનું દિલ કારું છે, અહીં દિલ છે, દિલ કારું છે. કઈ ઇમામે ફરમાવ્યું કે જમાનાના ઇમામના ફરમાન પ્રમાણે જે નથી ચાલતા, શાહ કરીમનું ફરમાન ઇન્ડિયાના સિદ્ધપુરમાંથી હતું, જમાનાના ઇમામના ફરમાન પ્રમાણે જે નથી ચાલતા તેઓનું દિલ તેઓના ઇમામ પ્રત્યે કારું છે. અમારા દિલ જે છે ને મમ્મીનો, એમાં મેલ ગુના કે કારાસના દબાવ હોય, પણ ઇમામ નું દિલ તો એ તો બહુ જ પાક ને દૂધ થી ધોયેલો ને, એટલે એના પાસે તો એવો સવાલ જ પેદા ન થાય. એટલે એનો સીનો તો બિલકુલ સાફ. અને સફાઈ માટે એક્ઝામ્પલ કેવું તો કે હાથી દાંત ની, હાથી દાંત થી જાણે કેમ બનેલું હોય એટલું સાફ અને સફેદ. પણ સબર કરવા વાળો સીનો, સીનો સબર કરે. સીનો કોણ હતો? તો પીરે જ્ઞાન માં કીધું કે સીના મુબારક ના બીબી ફાતિમા. સીના તો બીબી ફાતિમા હતા, અરે સબર તો બીબી ફાતિમા એ કર્યું. ખરેખર સબર બીબી ફાતિમા એ કર્યું. સાસા બી સહન કર્યા, દુઃખ બી સહન કર્યું, તકલીફ બી સહન કરી, સબર તો એને કર્યું. આખી જિંદગી ફાટેલા કપડા ઉપર જીવન કાઢ્યું. પોતે ભૂખી રહેતી પણ બચ્ચાઓને ભૂખ્યા રહે તો ભૂખા સુરાવતી પાણી પાઈને ફાતિમા હતા. કેટલું સબર મમ્મીનો, કે ખુદ પૈગંબરે કહી દીધું તું કે અલી શહીદ થવાના છે, ફાતિમા તારા બે લાલ શહીદ થવાના છે. કૈસન ગોયો થઈ ગઈ હતી અને માતા જાણતા હતા કે મારા બચ્ચાઓની શું હાલત થશે, માતા જાણતા હતા કે મારા ધણીની શું હાલત થશે. તે છતાં મમ્મીનો એને જરા બી શિકાયત મોઢામાંથી નહોતી કાઢી, ઉફ નહોતું કર્યું એને. આ સુલેમાન પૈગંબર વર્ણન કરે છે, તમે જુઓ તો ખરા, તાકીદગી માટે કીધું ને, અને કુરાનમાં કીધું અલ્લાહ તાલા કે છે આ પાંચ લોકો માટે, ઓ અહલે બાઈત ગોડ ડિઝાઇન્સ ટુ પ્યુરિફાઈ યુ, કે ખુદાવંદ તાલા ઈચ્છે છે કે તમને પાક અને સાફ કરી દે, એવા પાક અને સાફ કે જેવા પાક અને સાફ કરવાનો હક છે. અને એના માટે એને દૂધને ધોવાની એક્ઝામ્પલ આપી હતી કે આ જે છે પાંચ બહુ પાક છે. કે અને હકીકતે દિનદારો, માતા ફાતિમાને હું તમને એક એક્ઝામ્પલ આપું. અરબની અંદર શરદી પડતી ને તો ત્યારે એટલી બધી શરદી મમ્મી લો કે માણસ બહાર ન નીકળી શકે રાતના, એટલી હોય. તમારા કેનેડામાં મારા ખ્યાલથી એનાથી વધારે શરદી હોય કદાચ, એટલી જ હોય જયારે ઓલો સીઝન આવતી હશે ત્યારે, કે ઓલો બરફ પડતો હોય ત્યારે. તો એ શરદીમાં બહાર નીકળવાનું મન ન થાય, અને એમાં એ શરદીના મોસમની અંદર એક યહૂદી માણસ અને વેપારી દુકાન કરીને બેઠેલો મદીનાની અંદર, નબી મોહમ્મદ મસ્જિદમાં બેઠા છે, મૌલા અલી બેઠા છે, બીજા ચાર પાંચ લોકો બેઠા છે, અને એક માંગણ આવ્યો, અલ્લાહના રસૂલ કે મને હાજત છે, મેં ખાધું નથી, મારા બાલ બચ્ચા ભૂખ્યા છે, એને મેં ખાવાનું લઈ જઈને દેવાનું વચન આપ્યું છે, પણ મારી પાસે કાંઈ નથી, હું ખાલી હાથે ઘરે કેમ જાઉં, મને કંઈક આપો કે હું ખાઉં, મારા બચ્ચાને ખવડાવી શકું. નબી એમ નતો કેતો કે મારા નવાસા ભૂખ્યા છે, કોઈ પાય નતો જાતો, પણ એની પાસે લોકો આવતા તો એ સાંભળી લેતો, અને એને તકલીફ થતી, એને કીધું છે કોઈ તમારામાંથી જ્યાંની હાજત પૂરી કરે, છે કોઈ જ્યાંની હાજત પૂરી કરે. થઈ ગયા મમ્મીનો તૈયાર, સલમાન ફારસી ઉભા થયા કે હું આની હાજત પૂરી કરીશ, જા લઈ જા ફેરવાને. સલમાન ફારસી, તમને લાગે બહુ ભગત હશે, ક્યાં જાય સલમાન ફારસી? ઘર હતું કે મૌલાલી નો ગુલામ હતો, મૌલાલી ના ઘરમાં આવી દામો નાખે, હા ઘરમાં પહેલેથી ખાવા નહીં, અને ઉપરથી એકને લેવો ભેરો. આવ્યો ઘરે, માતા ફાતિમા ને કે છે કે પૈગંબર ને વચન આપીને આવ્યો છું કે આની હાજત પૂરી કરવી છે, કે લાવો ઘરમાં જે હોય ત્યાં દઈ આપણે. કઈ નથી, કઈ નથી. કેવી હાલત ખબર છે? કે એક વખત નબી મોહમ્મદ ને કહેવામાં આવ્યું બીબી ફાતિમા થતી ઘરમાં બિલકુલ ફાફા છે, કઈ નથી, કઈ નથી. તો પૈગંબરે કીધું જાઓ મારું નામ લ્યો, અને ઓલા યહૂદી વેપારીને કહ્યું કે મોહમ્મદ ને એક મણ જવ આપો, ઉધાર લ્યાવો, કે સાત સારી છે, કોઈના પાસેથી લઈને ડૂબાવે એવો નથી, એ આપી દેશે. કે પીર જ્ઞાનમાં લખે છે કોઈ વાર્તા નથી, અને લેવા ગયા હતા, માણસ લેવા ગયો, ઓલો યહૂદી હસ્યો હતો કે પૈગંબરીની મોટી મોટી વાતો કરે છે કે ઘરમાં ખાવા નથી કે ઉધાર ઘઉં મંગાવ્યા છે કે જા નહીં આપું નોતા આપ્યા કે જ્ઞાનમાં લખ્યું વો થા રાજા દો આલમ કેરા નબી મોહમ્મદ બંને દુનિયાનો રાજા હતો વો થા રાજા દો આલમ કેરા મણ જવ કારણ યહૂદને ફેરા એક મણ જવ માટે યહૂદીએ પાછો મોકલો કે જા એ મોહમ્મદને દેવા માટે ઉધાર મારી પાસે જવ નથી આવી હાલત હતી બાબી બી ફાતમા જાણતા હતા કે ઉધાર મંગાવીશ તો કોઈ નહીં તે નહીં અને યહૂદીઓ વેપારી હતા હવે કેમ કરવું એટલે પછી કહે છે સલમાન કે કઈ નથી આને તું લાવ્યો છો ઠીક છે સર આંખો ઉપર કે પણ એક કામ કર કે ઉધાર બી નહીં મળે ને અચ્છા એમ કર કે પૈગંબરને રાતે ઓળવા કે બિછાવવા માટેની એક જ ચાદર છે કે ઘરમાં એ લઈ જાગી એ દહી વેચી અને એના બદલામાં જે અનાજ આવે લાવ તો આને દઉં કે હું કે અલ્લાહના રસૂલ એક જ ચાદર ઓઢે છે બીજ બિછાવે છે બીજ કે બસ બીજી કોઈ ચીજ નથી અને એ બી તું લઈ જા જોઈ લઈશું મોહમ્મદ ગમે એમ સુઈ જશે સલમાન ને તો ખવડાવું તું ને વચન આપ્યું તું તું એ ચાદર લઈને ગયો તો યહૂદી પાસે આ ચાદર આ રાખ આ લઈ લે અને આની બદલીમાં જેટલા બી જવારી કે ઘઉં કે જે બી અનાજ આવે આપી દે તું બાપા કે ત્યારે ઓલો યહૂદી કે છે કોની ચાદર લાવ્યો છો તો કે નબી મોહમ્મદ ની ચાદર છે ઓલા એ ચાદર જોઈ તો કેટલાય થીગડા ને કેટલાય ફાંકા એની અંદર આપણે બહાર લઈ જતા શરમા એવી ચાદર અને નબી મોહમ્મદ ની ચાદર ઓલા એ ચાદર જોઈ અને પૂછે છે કે મોહમ્મદ ના ઘરમાં આ જ ચાદર છે બીજી નથી સારી જોઈને આવી હતી ને તો કે બીજી હોત તો આ લાવસ્તા માટે કે કોઈ ચીજ ઘરમાં નથી કે છેવટે આ મળી કે પછી કે હવે રાતે સુઈશે કેમ તો કે નીચે સુઈ જવાનું ઓઢશે શું શરદીમાં તો કે હવે વગર ઓઢે ચલાવી લઈ શકે ત્યારે ઓલા યહૂદી ને થયું કે આ મોહમ્મદ છે કે આપણે આની મસ્કરી કરતા હતા એ માણસ આવો કે અને પછી પૂછ્યું કે શા માટે આ બધું કરે છે તો કે ગરીબ માણસના પેટ ભરવાના માટે આ વેચી રહ્યો છે ત્યારે મેં થયું કે આ માણસ ખોટો નથી આ સાચો છે એ જ વખતે એને કીધું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુ રસૂલુલ્લાહ ભાગી લાવ્યો પૈગંબર ઈમાન લાવ્યો છું ઈમાન લાવ્યો છું પૈગંબર રાજી થયા ને પછી એ માણસ ઘરે આવીને પોતાની ઘરવારીને ખુશખબરી આપવા માંગે છે કે હું ઈમાન લાવીને મુસલમાન થયો છું ઘરવારી કે તમારી પહેલા હું લાવી દીધી હું ઈમાન લાવી હતી પણ તમે ધર્મથી નારાજ હતા એટલે તમને કેતી નહોતી ને છુપી રીતે પારતી હતી બાકી હું ઘણા દિવસ પહેલા ઈમાન લાવી ચુકી નબીને ખબર છે તો કે હા મેં સંદેશો મોકલાવ્યો હતો એને મને કલમાની તલખીન કરી હતી ને મેં કલમો પડ્યો હું મુસલમાન થઈ હતી પણ તમારાથી છુપાવીને રાખ્યો હતો બોલો કે બહુ સારું થયું કે આજે મને બી શનાખત થઈ હું બી દિનમાં આવ્યો છું અને એના બે દિવસ પછી એ બાઈ મરી ગઈ શરદીનું કડાકાની મોસમ બાઈ મરી ગઈ આ યહૂદી બાજુના મોલામાં ને જ્યાં મુસલમાનો હતા એની પાસે ગયો કે મારી ઘરવાળી મરી ગઈ છે અને એની અંતિમ ક્રિયા કરવી છે ને હું નવો મુસલમાન છું શું ક્રિયા થાય એ મને ખબર નથી ખાઓ અને ઇસ્લામી ઢબે જે બી થતું હોય એ કરો દરવાજો ખખડાવીને ઓલો જેને કોણ છે તો કે હું અરે તો યહૂદી એવો કીએ ભાઈ હું નવો મુસલમાન થયો છું મારી ઘરવાળી મરી ગઈ છું રાતના 11 વાગે મરી હવે શું કરીએ કીએ સવારે આપણે જોઈતું જા કે આપણા રાતના બહાર નીકળવાનું મન કોનું થાય કોણ બહાર નીકળે એવી શરદીમાં કોઈ નીકળવા તૈયાર નહીં પણ તમે આવો ને થોડીક વાર માટે કે હમણાં નહીં સવારે બધું કીએ બીજા ઘરે ગયો ત્રીજા ઘરે પહોંચ્યો અને ઘરવાળીને મરી તો ગઈ હતી એમ કહેવાનું હતું દિલને કે શું કરશું કે ધર્મ બદલાયો પણ હાથ પકડનાર કોઈ નથી બધા સમજે છે કે નવો છે જો યહૂદી હોત તો કેટલાય બોલાય એવો હોત કે યહૂદી પ્રમાણે અંતિમ ક્રિયા થઈ હોત કે પણ હવે યહૂદીઓ બી સાથ નહીં આપે એને ખબર પડી ગઈ છે અને મુસલમાનો કોઈ બહાર નથી નીકળતા ઠંડીમાં વિચાર કરતા કરતા ઘરે આવ્યો દરવાજાનું તાળું ખોલવા જાય છે બુરખામાં બાઈ ઉભેલી છે બાઈ જે તારી ઘરવાળી મરી ગઈ છે હું એને ગુસલ દેવા માટે અને અંતિમ ક્રિયા કરવા માટે આવી છું દરવાજો ખોલી દે મને હું ક્યારની બાર ઉભી હતી તારા ઘરને તાળું હતું ઓલા માફી માંગી કે બેન માફ કરજો હું બાયોને બોલાવા ગયો તો પણ કોઈ મને હાજ ન પાડી આવવાની કોઈ આ નથી પાડી આવીશ કરી રહ્યો તો હું જલ્દી આવી જાત નહીં કીએ, બધા ના પાડતા હતા કીએ, જલ્દી દરવાજો ખોલો કીએ, મૈયત ને એકલું રાખ્યું છે ઘરમાં, ચાલો હું આવું છું, રાત આખી મૈયત સાથે હું રહેવાની છીએ, તમે જરાય ચિંતા નહીં કરતા કીએ, અને જેવી ક્રિયા થાય ભલે સવારે થાય પણ મૈયત પાસે હું બેસીશ કીએ. અને માતા ફાતિમા, નામ શું તમારું? તો કે મારું નામ ફાતિમા છે. ફાતિમા મોહમ્મદ ની દીકરી? તો કે હા. એક ગરીબ યહૂદી ના માટે, એની ઘરવાળી ના માટે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની દીકરી આવી તાડમાં આવે? સાધારણ મુસ્લિમો ની ઘરવાળી આવવા તૈયાર નથી. માતા તમે આવ્યા કીએ, આ ઘર ની અંદર કીએ? તો કે એમાં શું થયું કીએ? મારા બાપે મને કીધું છે કે બધા મુરીદો નો ખ્યાલ રાખવો જોઈએ, કે ભૂખી હો, તરસી હો, ખાધું હોય નહીં ખાધું હોય પણ ગામમાં કોઈને દુખી ન જોવાય. આ કામ હું કરું છું કે આ હતા માતા ફાતિમા, સબર ની અલામત, શાંતિ ની અલામત. આ એનો સીનો સીના મુબારક ના બીબી ફાતિમા થી. અને કેવી રીતે મોમીનો, એક વખત મૌલા અલી ના પાસે હાથમાંથી આંસુ નીકળી ગયા બીબી ફાતિમા ના, ગમે એમ તો એ ધણી હતો ને, દુનિયા વાને ધણી કહેવાય ને, અને ઘરવાળી ધણી ને વાત ન કરે તો કરે કોને? મમ્મીનો આંખમાંથી આંસુ આવી ગયા. મૌલા પૂછે છે, ફાતિમા કેમ, કઈ તકલીફ છે? કઈ તકલીફ છે? મૌલા બહુ થાકી જવાય છે, એટલું બધું કામ કરવું પડે છે, કા પાડોશમાં કોઈ બીમાર હોય, કા કોઈ વિધવા હોય એને કોઈ પકાવીને દેતું ન હોય, આંધળી બાઈ હોય એને મદદ કરવાની હોય, આખા મદીનાની મારે ધ્યાન રાખવું પડે છે. પછી બધા એને હું કહેતી આવું કે માં કોઈ આંધળી હોય તેને કહું, જરાય ચિંતા નહીં કરતા, ક્યાંય બી બહાર જવું કરવું હોય, કઈ બી પકાવવું કરવું હોય, કોઈ ચીજ ની હાજત હોય તો ફાતિમા નું ઘર નજીક માં છે, બોલાવી લેજો, અડધી રાત આવી જાય. કોઈ બાઈ ને સુવાવડ આવે એમ હોય, કોઈ બાઈ ને બીજી તકલીફ હોય, કોઈને કાંઈ હોય, માતા ફાતિમા હાજર. કોઈ બાઈ ને તકલીફ હોય, પીસવું હોય, દયણું દરવું હોય, જમાનામાં હાથ ની ચક્કી ફેરવવાની, ફાતિમા હાજર. એટલી બધી ખિદમત. અને કે જે પોતાના ધણી ને કે હું થાકી જાઉં છું, એક તો કે બબે ત્રણ ત્રણ દિવસ સુધી ખાવાનું મળતું નથી, અને બચ્ચાઓ બી ભૂખ્યા તડબડતા હોય, અને પાછું ઉપરથી ઘરનું કામ મને જરાય મોટું ન દેખાતું, પણ આખા ગામ ના કામ. હવે આવી શરદીમાં કોઈ મરી જાય તો બબી ફાતિમા જાય, બાઈ મરી ગઈ હોય તો બધા કામ આવી હતા. બોલાલી કીએ, કઈ વાંધો નહીં કે થાકી જવાય છે ને કીએ, અરે અરે આરામના દિવસો બી આવશે કીએ. માતા કે છે મને એની ચિંતા નથી કીએ, મને તો એટલા માટે આંખમાં આંસુ આવ્યા કે રાતના ભાગમાં બંદગી નથી કરી શકતી. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, મારા અબ્બા હુઝુર રાતના ઉભા ઉભા બંદગી કરતા હોય ને, મને બી થાય કે હું બી આખી રાત ઈબાદત કરું, પણ આખા દિવસની થાકેલી હોઉં છું તો ઊભું નથી રહેતું. એટલું બધું કામ હોય છે, ભૂખ હોય છે, તકલીફ હોય છે, ત્યારે હકીકતે દિનારો મૌલા અલીને બી દયા આવી ગઈ કે વાત તો વાજબી કરી રહી છે કે એમ કર ફાતિમા, કે લડાઈમાંથી અલ્લાહનો રસૂલ જીતીને આવ્યો છે, લડાઈ જીતીને આવ્યો છે, અને એની પાસે ઘણા બાંદી અને ઘણા માણસો બંદીવાન થઈને આવ્યા છે, અને જે બંદીવાન થયા છે એમાંથી ઘણા લોકો ઇસ્લામ લાવ્યા છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદુ રસૂલુલ્લાહ કહીને ધર્મમાં આવ્યા છે, અને પૈગંબરીની વેચણી કરી રહ્યા છે કે બિચારા ક્યાં દેશમાં લડાઈ લડ્યા અને પૈગંબર જીતીને આવ્યા ને એ લોકો કેદી થયા, પછી ઈમાન લેવા તો પૈગંબર કે ફલાણા તો ફલાણા પાસે જા, એ બાઈ તો ફલાણી બાઈ પાસે જા, પછી એની પરવરિશ કરવી, પારવી, પોસવી, પોતાના પાસે રાખવી. તો પૈગંબર બધાની વેચણી કરે છે માણસોમાં, તું બીજા ઘણી બાઈઓ છે, એક બાઈ તું બી લેતી આવ કે તને ઘરના કામમાં સપોર્ટ થઈ જશે. માતાને થયું કે મારો મૌલા જે કહે છે લેતી આવ કે તને ઘરના કામમાં સપોર્ટ થઈ જશે. માતાને થયું કે મારો મૌલા જે કહે છે હજરત અલી એ વાત સાચી કે બધાની વેચણી થાય છે, તો ફાતિમાની પાસે બી ભલે ને એક આવી જાય. લેવા માટે ગયા કે મસ્જિદમાં આવજે કે નબી મોહમ્મદ આપતા હશે, ટાઈમે ફૂગી ગયા બિચારા, બુરખો બુરખો નાખીને મસ્જિદ સુધી તો ગયા, દૂર સુધી રે જોયું 40 કદમ દૂરથી કે કેટલાય સાહાબાઓ બેઠા છે, કેટલાય બંદીવાન ઉભા છે, નબી મોહમ્મદ વેચણી કરી રહ્યા છે, વાતો થઈ રહી છે. આને થયું કે હું જઈશ ને અબ્બા પૂછશે કે બેટી તું શા માટે આવી, તો હું શું કહીશ? બધાની સામે એમ કહું કે હું થાકી જાઉં છું, બધાની સામે એમ કહું કે મને કામવાળીની જરૂર છે, બધાની સામે ફાતિમાની જબાન ખુલશે? નહીં ખુલે છે. પાછા આવતા રહ્યા ઉભા ઉભા, એ પાછા આવ્યા ને પૈગંબરની નજર પડી, ચાલ ઉપરથી ઓળખી ગયા કે અમારી દીકરી છે, એ તો નબી હતો, એને તો ખબર પડી જ જાય. બધું કામ પતાવીને ઘરે આવીને પૂછે છે દીકરીને કે બેટી બેટી તું મસ્જિદ માં આવી હતી કે શા માટે કે બધાની પાસે પછી એને બધી વાત કરી કે આ પ્રમાણે છે અને મૌલાલીએ મને કીધું તું કે બંદીઓ અને બંદીવાનો આવેલા છે તો એક બાઈને માંગવા માટે આવી હતી કે કામમાં થોડોક સપોર્ટ થઈ જાય અને તમારી દીકરી રાતના ઈબાદત કરી શકે. ત્યારે નબી મોહમ્મદ કે છે બેટી ખુદાથી ડર કે તમે કામવાળીની જરૂર છે મોહમ્મદની દીકરીના ઘરમાં કામવાળી હોય કે નહીં કે એ તો હાથેથી કામ થવું જોઈએ કે અલ્લાહના રસૂલે તો હું જાણું છું કે હાથ બતાવવા જેમાં છાલા પડી ગયા હતા કામ કરી ઘંટડી દરવી પડે પાણી ખેંચવું પડે મસ્કો ઉઠાવવી પડે પાણીની બધા કામ બતાવ્યા હાથ બતાવ્યા આ હાલત છે બહુ થાકી જવાય છે તો કે હા મોહમ્મદ તને કામવાળી નહીં આપે કે તારો બાપ એ ચીજ નહીં આપે કે હા તને જોતી હોય ને કે તો એક તસબી આપી દો બેટા કે હા તસબી આપણને થાય કે કેવો બાપ છે કે એક ની એક દીકરી છે ને બધાને બાઈઓ વાટીને મને એક દીદી હોતો તો કે નહીં તસબી દઉં કે એક જોતી હોય તો તસબી લે મારી પાસેથી અને મારો ખુદા ચાસે ને તો એ તસબીથી તારી તકલીફો દૂર થઈ જશે. આમીન અલ્લાહના રસૂલ કે તસબી દઈ દો કે તમે મને 10 કામ વાળી આપો તો એટલી ખુશી ન થાય જેટલી તમે મને તસબી આપશો તો ખુશી થશે. આ હતા માતા ફાતિમા. જરાય નાનું મોઢું નતું કર્યું ઉલટા વખાણ કર્યા હતા અને પૈગંબરે તસબી બી આપી તો કહી અલ્લાહુ અકબર સુબહાનલ્લાહ અને અલહમદુલિલ્લાહ. આ તસબી આપી હતી સોદાનાની કે આ તસબી કાઢજે ફાતિમા મારો અલ્લાહ તારા દુઃખોને ઓછા કરી દેશે. બસ ત્યારથી ફાતિમા નો ખાદિમ કોણ તો કે તસબી. એ તસબી જયારે બી થાકે કે એવું લાગે કે નિંદર આવે છે કે બહુ થકાઈ ગયું છે કે ભૂખ થી બળતરા થઈ રહી છે તસબી લઈને બેસી જતા પોતે આખા મદીનામાં ખબર પડી ગઈ કે નબી મોહમ્મદે પોતાની દીકરીને તસબી આપી છે. ઠેક ત્યાં સુધી કે 1400 વર્ષ પછી ઇસ્માઇલીઓના જમાત ખાનામાં તસબી નીકળે ચાંદરાતના દિવસે ઉભા થઈને તો એ લોકો બી એમ જ કહે તસબી કાઢો હઝરત બીબી ફાતિમાજી અલ્લાહુ અકબર. 1400 વર્ષ પછી બી તસબી નીકળે ઇસ્માઇલીઓના જમાત ખાનામાં તો બી એ યાદી સાથે કે આ તસબી જે છે માતા ફાતિમાને આપવામાં આવી અને એ નામથી જ તસબી કઢાવી છે. મેં એક્ઝામ્પલ આપ્યું હતું સુલેમાન નબીએ જે ગઝલ બયાન કરી હતી અલ્લાહ તાલાની વહી પ્રમાણે નૂરની તો એનો મતલબ એમ થયો કે મૌલા અલી મારો મિત્ર છે એના માથા મુબારકના નબી મોહમ્મદ છે એની આંખો પીરે ગિરાનમાં ખુલાસો કર્યો એની બંને આંખો હસન અને હુસૈન છે એનો સીનો મુબારક બીબી ફાતિમા છે અને એનું નૂર જે છે 5 અલગ અલગ ફેસ રાખવાવાળું છે અને હર ફેસ સૂરજ કે લાઇટના સામે આવે તો એમાંથી 5-5 કિરણો નીકળે છે એટલે હરેક વજૂદનો તાલુક પંજતન પાકથી છે. એ તો ખાલી એને નૂરનું વર્ણન કર્યું અને પછી એ નૂર આવ્યું કુરાનની અંદર બયાનમાં કે નૂર કેવું છે તો કે ગોખલો છે. હવે આપણે ગોખલા ઉપર ડિસ્કસ કરીએ કે શું કહેવા માંગે છે. આ તો આપણે સમજી ગયા કે આ હિસાબે આને આમ કહેવાની ઈચ્છા હતી કે પંજતન પાક, પણ આ ગોખલો જે કુરાન કહે છે એ શું છે? એનું નૂર એવું છે કે જાણે એક ગોખલો હોય કે અને ગોખલામાં દીવો હોય. ગોખલો એટલે સમજો મિરાબ. દિનદારો આ જે દુનિયા છે ને આપણે જે દુનિયામાં શ્વાસ લઈ છીએ ઘડીના છઠ્ઠા ભાગમાં એક છેડેથી બીજા છેડે જઈ શકીએ છીએ અને બાપાએ કીધું કે આ દુનિયા હવે ઘણી ટૂંકી થતી જાય છે. આ જગત જે છે ને આપણે જે જમીન ઉપર છીએ પૃથ્વી ઉપર જેનો એક જ ભાગ છે ને 3 ભાગ પાણીના છે અને તમે સાંભળ્યું હશે કે આપણી પૃથ્વી બી ચક્કર લગાવી રહી છે સૂરજના અતરાફમાં. સૂરજ પૃથ્વી કરતા મોટો છે, પૃથ્વી કરતા સૂરજ ઘણો મોટો છે, ઘણો મોટો છે અને આ પૃથ્વી જે છે ને એ રાઉન્ડ લઈ રહી છે સૂરજના અતરાફમાં ચક્કર મારી રહી છે. એટલો મોટો સૂરજ અને જમીન સાવ નાનકડી એની સામે. હવે તમે કહો સૂરજ કેટલા મમ્મીનો? સૂરજ જેવડો મોટો છે ને એનાથી મોટા મોટા સૈયારા ને સિતારા આસમાનમાં છે. કેટલા હશે? કરોડો સૈયારાઓ. તમે પૂછો એસ્ટ્રોનોમર ને ખગોળ શાસ્ત્રીઓ એને પૂછો કરોડો સિતારા અને સૈયારા સૂરજ કરતા મોટા છે આસમાનની અંદર. સૂરજ તો એમાંનો એક નાનકડો સૈયારો કે સિતારો છે નાનકડો. એનાથી મોટા મોટા કરોડો આસમાનમાં છે. અને જમીન તો એની સામે સૌ ના નીકળી, સૂરજના અતરાફમાં રોણ મારે છે. હવે એવી એવું બ્રહ્માંડ છે, હવે એટલી મોટી દુનિયા કે સૂરજ થી મોટા કરોડો સિતારાઓ અને સૂરજ થી જમીન સૌ ના નીકળી. હવે તમે જ્યાંથી કલ્પના કરો આસમાન ઉપરથી, તો જમીન તમને શું દેખાય? સાધારણ નાનકડી, બિલકુલ ઘરનો ગોખલો. શાસ્ત્રીના નજદીક આ જમીન એટલે કે પૃથ્વી જે છે, આખી દુનિયામાં ત્રણ હિસ્સા પાણી છે, એક હિસ્સો પૃથ્વીનો છે, અને પૃથ્વી જે છે એની નજદીક, વિશાળ બ્રહ્માંડની નજદીક એ ગોખલા જેટલી છે. વિશાળ બ્રહ્માંડ તો સૂરજના જેથી કરોડો ગણો મોટું છે, પૃથ્વી તો સાવ નાનકડી છે. એ એક સેના જેવી છે, ગોખલા જેવી છે. જમીન એક ગોખલો છે, અને ગોખલામાં એક દીવો છે. દીવો એટલે જે પ્રકાશ આપી શકે ઠામ. હવે કે છે કે એ દીવો કેમાં રાખ્યો છે? કાચના બર્તનમાં. અને કાચ કેવો છે? ચકચકીત છે. કે હવે કાચનું બર્તન એટલે સમજો છો, અને પાછો ચકચકીત કાચ કીધો, બિલકુલ સાફ. કાચ ઉપર જો જરા કે મેલ હોય તો ખરાબ દેખાય કાચ. એકદમ ચકચકીત એટલે બિલકુલ સાફ. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાયું પોતાના ફરમાન ની અંદર કલામે ઇમામે મુબીનમાં કે તમારું દિલ આઈનાની માફક સાફ કરો. જો અમારું દિલ છે એ આરિસાની જેમ સાફ છે, કે ઇમામ એક્ઝામ્પલ આપે છે. સાફ દિલના માટે આરિસાનું એક્ઝામ્પલ આપ્યું, એટલે કાચનું એક્ઝામ્પલ, કે એવું તમે કાચ જેવું સાફ દિલ રાખો. તો કાચનું બર્તન એટલે શું? કાચનું બર્તન એટલે સાફ જિસમ, જેના ઉપર એક બી મેલ ન હોય, ધબ્બો ન હોય. ચકચકીત એટલે પવિત્ર જિસમ. મારું દિલ આઈના જેવું છે. ઘણી ફેર માણસો કે ભાઈ અમે કોઈના લેવા દેવામાં નથી, કોઈની બુરાઈમાં નથી, આપણું દિલ સાફ આઈના જેવું છે. કે સાફ આઈના જેવું, આઈનાને સફાઈ માટે લેવામાં આવે છે. એ કાચનું બર્તન એટલે આઈનો, સાફ દિલ સાફ જિસમ. કોનું? તો કરીમ હાજર ઇમામનું. એ જિસમ સાફ દિલ, ચકચકીત જિસમ. આપણે કહીને તમે કીધું જિસમના માટે ચકચકીત કેમ કહેવામાં આવ્યું, રોશની વાળું કેમ કહેવામાં આવ્યું? તો ઘણા માણસોને કહે ભાઈ તમે એટલા આગળ જશો, એટલા આગળ જશો કે આખી દુનિયામાં સૂરજની માફક વખણાઈ જશો. તમારો પ્રકાશ સૂરજની માફક ફેલાયશે, તમારી સુગંધ સૂરજના જેવી થશે. એ શું આપણી જાતની દુઆઓ આપતા હોય કેવા તમે દુનિયામાં રોશન થશો. તો શું માણસ સૂરજ જેવો ચમકે કે સૂરજ જેવો પ્રકાશ આપે? પણ નહીં, તમે એટલા બધા પ્રખ્યાત થશો, એટલા બધા આગળ વધશો, એટલી બધી નામના મેળવશો. તો ચકચકીત જિસમ એટલે પવિત્ર જિસમ, એની અંદર દીવો એટલે, દીવો એટલે નૂર. ન્યા સુધી તો બરાબર છે કે ગોખલો એટલે જમીન, આ પૃથ્વી, આ દુનિયા. દુનિયામાં દીવો એટલે મુર્તઝાલીનું નૂર, અને છે કેમાં? તો કાચના બર્તનમાં. કાચનું બર્તન મૌલાના હાજર ઇમામનું જિસમ. કાચનું બર્તન એટલા માટે કે એક બી મેલ નથી એના ઉપર, બિલકુલ સાફ અને પવિત્ર જિસમ છે. જો મેલવાળા જિસમમાં નૂર જાય તો એ જિસમ ખલાસ થઈ જાય. નબી મુસાએ ખુદા પાસે અરજ કરી કે નૂર બતાવ તારું, અને કોઈ તૂર ઉપર જયારે એ નૂરે જલવો કર્યો, પહાડના ટુકડે ટુકડા થઈ ગયા, અને પૈગંબર બેહોશ થઈને પટકાઈ પડ્યા, પહાડ તૂટી ગયો. પવિત્ર જિસમ જો એના માટે, પવિત્ર જિસમ, અને મુર્તઝાલીનું પવિત્ર ચકચકીત જિસમ, કાચનું ફાનસ, એમાં એ દીવો. ત્યાં સુધી બરાબર છે. પછી કે છે જૈતુનના ઝાડથી એ બરે છે, અને એનું તેલ ચોક્કસ પ્રમાણે પ્રકાશ આપે છે. અને મૌલાના હાજરીમાં મુંબઈમાં સવાલ પૂછેલો, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જૈતુન? ઇમામ બોલ્યા હતા કુરાનમાં છે, ફરમાનમાં છપાઈ ગયું છે, કલામે કરીમમાં. ઇમામે પૂછ્યું તમે જાણો છો જૈતુન શું ચીજ છે? તમારે એની માયના શીખવી જોઈએ, ઇમામે ફરમાયું. તો જૈતુન ના ઝાડના તેલથી એ દીવો બરે છે. આ જૈતુન નું ઝાડ નું તેલ ઈ શું છે? નૂર તો સમજાઈ ગયું, ઇમામ નું જિસમ સમજાઈ ગયું, પૃથ્વી સમજાઈ ગઈ, પણ જૈતુન ના ઝાડ નું તેલ શું? શેનાથી ભરે છે દીવો? પાછું કુરાનમાં એમ બી કીધું કે એને આગથી જલાવવામાં નથી આવતો, આગ તો તેને અટતી જ નથી, તે એની મેળી જ જેલા કરે છે, પણ જૈતુનના ઝાડના તેલથી. અને ઝાડ નથી પૂર્વનું, નથી પશ્ચિમનું. જૈતુનનું ઝાડ અરબોની અંદર બહુ પવિત્ર માનવામાં આવતું, બહુ પવિત્ર માનવામાં આવતું. હવે હું તમને એની એક્ઝામ્પલ આપું. એકદમ પવિત્ર માનવામાં આવતું શું? તો કે જૈતુનનું ઝાડ. હવે એની અંદર બી એક કમાલ છે કે જૈતુનનું ઝાડ જો પૂર્વમાં કે પશ્ચિમમાં હોય તો થોડીક વાર માટે એના ઉપર તડકો આવે, ને થોડીક વાર માટે એના ઉપર છાંયો આવે. એક કોઈ એક સાઈડ ઉપર હોય તો 5-6 કલાક તડકામાં હોય તો 5-6 કલાક છાયામાં હોય, 12 કલાક તડકો ન પડે એના ઉપર. ત્યારે જૈતુનના ઝાડની ખૂબી છે કે જે ઝાડ ઉપર 12 કલાક કન્ટિન્યુ ધૂપ આવતી હોય એ ઝાડના તેલમાં જેટલો પ્રકાશ હોય છે ને બીજા ઝાડમાં નથી હોતો. અબુલાલા મૌદુદીએ પોતાની કિતાબ તરજુમાનુલ કુરાનમાં લખ્યું કે અરબની, એટલે રિસર્ચ કરી હતી, 20મી સદીનો મુજદ્દિદ તરીકે ઓળખાઈ ગયો મૌલાના અબુલાલા મૌદુદી, જમાતે ઇસ્લામીનો સ્થાપક ફાઉન્ડર હતો. એને તરજુમાનુલ કુરાનના 6 ભાગ બહાર પાડ્યા છે. એનો લખ્યું કે અમે રિસર્ચ કરી છે કે જે જૈતુનનું ઝાડ પૂર્વ કે પશ્ચિમ કોઈ એક દિશામાં હોય તો 6 કલાક તડકામાં અને 6 કલાક છાયા મારીએ, અને એનું જે તેલ હોય છે એનાથી જે દીવા બારવામાં આવે છે દીવાની લાઇટ મધ્યમ હોય છે, ઓછી હોય છે. પણ જે ઝાડ કોઈ પહાડી ઉપર હોય, ન પૂર્વમાં હોય કે ન પશ્ચિમમાં હોય, કોઈ ઊંચા ટેકરા ઉપર હોય કે 12 કલાક ધૂપમાં રહેતું હોય, સૂરજ બરાબર એના ઉપર તપતો હોય, એ ઝાડનું જો તેલ કાઢીએ તો એકદમ વધારે પ્રકાશ આપે. અને લોકો એવા ઝાડને ગોતતા હોય કે જમાનાના એકદમ વધારે પ્રકાશ કે ઇન્સાન કલ્પના ન કરી શકે. તો વધારે નૂર અને વધારે પ્રકાશ બતાવવા માટે જૈતુનના ઝાડનું એક્ઝામ્પલ કેવું આપ્યું તો કે પૂર્વ કે પશ્ચિમમાં નહીં, જો પૂર્વ કે પશ્ચિમમાં હોય તો એનું તેલ ઓછો પ્રકાશ આપશે, ના નૂર ઓછો પ્રકાશ આપે એવું નથી, આઈ બેઠા બેઠા આખા જગતને પ્રકાશ આપે, એક જગતને નહીં 18,000 દુનિયાને પ્રકાશ આપે, પાણીની દુનિયાને પ્રકાશ આપે, આસમાનની દુનિયાને પ્રકાશ આપે, શુક્ર અને ચંદ્રના ગ્રહોને પ્રકાશ આપે, દરેક ઠેકાણે પ્રકાશ આપે, ફક્ત એક જગ્યા ઉપર નહીં કે અત્યારે અહીં દિવસ હોય ને ઇન્ડિયામાં રાત હોય એવી રીતે નહીં, ક્યાંય રાત હોય ને વાં દિવસ હોય, થોડીક જગ્યા ઉપર દિવસ ને થોડીક જગ્યા ઉપર રાત, સૂરજના જેવું નહીં, આ તો આખી દુનિયાને હંમેશા પ્રકાશ આપતો રહીએ રાત અને દિવસ, એટલું બધું ચકચકિત દૂર સૂરજ કરતા બી વધારે. એના માટે કેમ કીધું કે એ ઝાડ નથી પૂર્વનું નથી પશ્ચિમનું, એટલે વધારે પ્રકાશ આપવા ઉપર. જૈતુનનું તેલ શા માટે કીધું કે પાક ઝાડનું તેલ, કારણ કે દીવો તેલથી જલતો હોય, પાક ઝાડનું તેલ એટલે દીવો બી પાક છે, ઝાડ બી પાક છે, તેલ બી પાક છે, મતલબ કે અનાદિકાળથી એ નૂર પાક જ છે, એ નૂરમાં ક્યાંય નાપાકી નથી આવી, દુનિયા પેદા થઈ ને પહેલાથી નૂર હતું, અત્યારે બી છે ને કયામત સુધી રહેશે પણ એ પાક જ રહેવાનું, એની પાકીદગીમાં ફરક નહીં આવે, કારણ કે શરૂથી આખિર સુધી પાક, તેલ પાક, દીવો પાક, જીસમ પાક, નૂર પાક, બધું પાક. અને અલ્લાહ લોકોના માટે દ્રષ્ટાંતો આપે છે ને ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. હવે આ સુધી તો આપણે કુરાનની આયત સાંભળી, હવે પીર્યાનો ખુલાસો આપ્યો ગિનાનમાં એ સાંભળી લઈએ. હસન કબીરદીન મા બાપ ફરમાવે છે, અને તમને આ ત્રણ ચીજ સામે રાખો બધું ક્લિયર થઈ જશે. પીર ફરમાવે છે જે કાયમ મહેંદી અલી રાહો હસેનના સત કરી શ્રેવો સાકે નીતાજી. આજે સુરતુલ નૂર ની આયાત મેં તમને કીધી ને, એ સુરતુલ નૂર ની આયાત સુલતાન મોહમ્મદ સાને બહુ પસંદ હતી, પોતાના ઘણા લેક્ચરમાં ઇમામે આ આયાતનો રેફરન્સ આપ્યો છે. સન સમરણો ઇમામે લેખા મેમોર્સ, એમાં સુરતુલ નૂર ની આપણે ગોખલાની બધી વાત કરીને બાપા એ આયાત લખી છે એ પૂરી પોતાના મેમોર્સ માં. અને બાપા જયારે આ દુનિયા મૂકી ગયા એના અગાઉ બાપા એ વસિયત કરી હતી સુલતાન મોહમ્મદ શાહે કે મારી જે અંતિમ આરામગાહ અસવાન ખાતે બનાવવામાં આવે એની દીવાર ઉપર સુરતુલ નૂર કોતરાવવામાં આવે. તમને ખબર છે એની દીવાર ઉપર સુરતુલ નૂર કોતરાવવામાં. આજે તમે અસવાન જાઓ, મુર્તઝાલીની છેલ્લી, સુલતાન મોહમ્મદ શાહની છેલ્લી આરામગાહ છે, અને એ આરામગાહની દીવાર ઉપર સુરે નૂરની 35મી આયાત તમારા જોવામાં આવશે. આજે બી ઇમામની ઈચ્છા હતી કે અંતિમ આરામગાહની દીવાર ઉપર એ આયાત કોતરવામાં આવે, ફર્સ્ટ ક્લાસ રીતે કોતરવામાં આવે. બહુ પસંદ હતી બાપાને આ સુરતુલ નૂર ની આયાત, એટલા માટે આપણે એને આટલું ડિટેલમાં કીધું. અને નૂર ઉપર નૂર છે કુરાન કે છે, નૂર ઉપર નૂર એટલે એને સાધારણ એક્ઝામ્પલ આપું, કાબાની અંદર 360 તો ખુદા હતા, જે ઘર ઇબ્રાહીમ નબીએ બનાવ્યું હતું કાબાતુલ્લાહ, અલ્લાહનું ઘર, એમાં 360 ખુદા, અને કોઈની તાકાત નહીં કે એની અંદર જઈ શક્યા, બધા નોખા નોખા સરદારો, દાદાગીરી ટાઈપના બધા, અમારા ભગવાન વધારે નોખા નોખા ભગવાનો. અને પછી જયારે મક્કાના વિજેતા બન્યા નબી મોહમ્મદ, મક્કાને જીત્યું ને પછી અંદર દાખલ થયા વિજેતા બનીને, પછી સૌથી પહેલું કામ કરવું હતું કે મૂર્તિઓ તોડી નાખવી, ખુદાના ઘરમાંથી ભૂતોને કાઢવા. પણ કાઢવા કેમ? તો નબી મોહમ્મદ કે છે કે યાલી આવો મારી પાસે, આવો કે તમે અને આ ભૂતોને તોડો. કે મૌલા અલી પૈગંબર કરતા બી કદમાં નાના, અને ભૂતો ઊંચી ઊંચી જગ્યા ઉપર રાખેલા, લોકોને પૂજા કરવા, ચુંબનો કરવા, સિજદો કરવા માટે. હવે હાથ કેમ પૂગે જ્યાં સુધી? પૈગંબર કે યાલી
તમે મારા ખંભા ઉપર ચડી જાઓ, પીઠ ઉપરથી ખંભા ઉપર આવો, હું નીચે ઉભો રહું, તમે તોડતા જાઓ. એક નૂર ઉપર બીજું નૂર સવાર થયું. નબી મોહમ્મદ ના કાંધા ઉપર મૌરે નબુવત હતી, પૈગંબર ની પીઠ ઉપર પગ રાખીને કાંધા ઉપર પગ રાખ્યા, 360 બુત ને તોડ્યા, ત્યાં સુધી નબી મોહમ્મદ ફરતા રહ્યા ને હઝરત અલી બુતો ને તોડતા ગયા, ત્યાં સુધી બુતો ને તોડતા ગયા. નૂર ઉપર નૂર નો દુનિયાવી દ્રષ્ટાંત આપ્યો કે આ જો ચાહત તો કઈ સીડી રાખી શકતા હતા, બે ચાર પથ્થર ના ટેકા રાખીને ઊંચું કરી શકતા હતા, કઈ બી કરતા, પણ નૂર ઉપર નૂર નું એક્ઝામ્પલ આપવું હતું. નૂરન અલ્લાહ નૂર, અલ્લાહ એટલે ઉપર, નૂર ઉપર નૂર કેવી રીતે, એક નૂર ઉપર આ બીજું નૂર, મતલબ કે એક નૂર ની આંખ બંધ થાય, એક નૂર ના ધણી ની કે બીજો નૂર નો ધણી તૈયાર થઈ ગયો હોય. નૂર ઉપર નૂર, એને જલાવો ન પડે કે એ રોશની ચાલુ રાખવા માટે ખાલી કપડું જ બદલાવી નાખે. અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ, જામો ઉતારીએ છીએ, ડ્રેસ ચેન્જ થઈ જાય, ખાલી જિસમ ચેન્જ થઈ જાય, બાકી નૂર એક જ હોય. તો પીરે કીધું કાયમ મહેંદી અલી રાહો હસેન ના. મહેંદી એટલે શું? આવી એક કમાલ ની વાત છે, હું પીરે એક એક સાધારણ વર્ડ ઇસ્તેમાલ કર્યા, પણ આપણે જો વિચાર કર્યો દિમાગ કામ ન કરે આપણો. મહેંદી એટલે શું? નબી મોહમ્મદ ને હાદી કહેવામાં આવતા હતા. નબી મોહમ્મદ ના માટે જે શબ્દ વપરાણો છે હાદી નો શબ્દ છે, અને ખુદાવંદે કુરાન માં કીધું કે મોહમ્મદ તું ફક્ત એક હાદી છો. હાદી એટલે હિદાયત કરવા વાળો, તું ફક્ત હાદી છો. પણ ઇમામ માટે પીરે મહેંદી નો શબ્દ વાપર્યો. મહેંદી એટલે ખબર છે હિદાયત નો માલિક. મહેંદી એટલે હિદાયત નો માલિક. હવે આમાં ફરક શું તમને સમજાવું, એક એક શબ્દ સમજવા જેવા છે. આ બધા આ પીર કે આ પૈગંબરો એવા નતા કે ખાલી ખાલી લખી જાય અને આપણા દિલ બહેલાવી દે. હિદાયત નો માલિક અને હિદાયત કરનારમાં ફરક શું? તો નબી મોહમ્મદ હિદાયત ના માલિક નતા, હિદાયત કરનાર હતા. મતલબ શું કે જે હિદાયત તો હતી ને પોતે કરતા હતા ને કે આમ કરો આમ કરો, એ પોતાના મનથી નતા કરતા, કોઈક બીજો મોકલતો હતો અને પોતે બયાન કરતા હતા. એટલે કે ખુદાવંદ તાલા તરફથી વહી ઉતરે અને બયાન કરે, એટલે એનું કામ ખાલી હિદાયત કરવાનું. પણ હિદાયત કોની છે? તારી છે? નહીં, મને ખુદાએ કીધું છે. પણ ઇમામ જે છે ને એને ખુદાવી નથી કહેતો કોઈ, કોઈ જિબ્રાઈલ નથી કહેતો. બાપા તે ફરમાન કર્યું કેવી રીતે કર્યું? મારા મનથી કર્યું. તે પોતે ઉપજાવ્યું તો કે આ પોતે, તો તું હિદાયત જે કરસ એનો માલિક બી તું છો, તો કે આ એ પોતે જ હું કરું છું, મને કોઈ આવીને કહેતું નથી. મોહમ્મદ ને આવીને જિબ્રાઈલ કહેતો હતો, પણ બાપા તમને ફરમાન કરે આમ કરો આમ કરો, તેને કોઈ જિબ્રાઈલ નક્કી, એ પોતે જે હિદાયત કરતો હોય એ પોતાની મરજીથી કરતો. એટલે હિદાયત નો માલિક બી પોતે જ છે, જે હિદાયત આપી રહ્યો છે, હિદાયત ઉપજાવી બી પોતે છે. કોઈ ખુદા એક બીજાએ નથી ઉપજાવી. એટલે નબી મોહમ્મદ હાદી હતા, આ મહેંદી હતો. અને એટલા માટે પીર સદરદીને દુઆમાં લખ્યું હતું, હાજર જોમે જો ધરી ઇમામલ હાદીયુલ મહેદી સાહેબુલ અમર નૂરે ખુદાવન. આ હાદી નથી, હાદી નો બી મહેંદી છે, હિદાયત નો માલિક છે. તો કાયમ મહેંદી ના, મહેંદી કેવો છે? પીરે કીધું કાયમ ના માટે છે. હા, તમે એમ નહી સમજતા કે થોડાક વર્ષ માટે છે, કે પીર ના જમાના પૂરતો છે, કે નબી મોહમ્મદ 63 વર્ષ થઈને દુનિયા મૂકી ગયા એટલે પછી મુસલમાનો કે બધું પતી ગયું. નહીં, થોડાક પીરિયડ માટે નહીં કે ઈસા મસીહ આવ્યો 36 વર્ષમાં દુનિયા મૂકી, ધર્મ નું બધું એન્ડ થઈ ગયું, એવું નથી. કાયમ છે, હંમેશના માટેનો મહેંદી. આ મહેંદી ક્યામત સુધી કેવી રીતે? જેમ સુલતાન મોહમ્મદ શાહે કીધું કે દુનિયા ઉપર અગર બે માણસો હશે તો બે માંથી એક ઇમામ હોવો જરૂરી છે. પ્રિન્ટેડ ફરમાન, બે માંથી એક ઇમામ. એટલે હંમેશનો મહેંદી, આ એક બે દિવસનો કે ટેમ્પરરી નહીં, પરમિનેન્ટ. કાયમ મહેંદી અલી. કોણ મહેંદી કાયમ છે? તો કે અલી, મૌલા અલી છે, કાયમ છે. આ કરી બાપો અલી છે, બધાય બાપા અલી છે. રાહો હસેના, રા એટલે શું? રા એટલે રાજા. તમે ગુજરાતની હિસ્ટ્રી વાંચી, રા ખેંગાર, રા નવગણ, રા માંડલી, આ બધા રાજાને રા કહેવાતા. રા એટલે રાજા. આ બધા ગુજરાતના રાજાઓ થઈ ગયા. રા માંડલી કયો, કે રા ખેંગાર કયો, કે રા નવગણ કયો, આ બધા રાજાઓ હતા. રા એટલે રાજા. રા હો એટલે રાજા છો, હો એટલે છો. હંસેદા એટલે હંસના, હંસેન્દા એટલે હંસના. હંસ એટલે શું? ઇન્સાનની આત્મા. હંસ એટલે ઇન્સાનનો જીવ, રૂહ ઇન્સાનની. નથી ખબર? હો જીરે મારા હંસા, પીર આપણને બોલાવે છે કે મારા હંસો, એ મારા મોમનો નહીં. હો જીરે મારા હંસા, ઈસરે નગરીમાં ગિનાનના પાટો છે. હો જીરે મારા, એ મારા હંસો, એ મારી આત્માઓ, આપણને હંસ કીધા. હંસ એટલે આ કાયાનો હંસ કસાવો પીર કે છે. હંસ એટલે આપણો રૂહ. અને રૂહ નો રાજા કોણ? તો કે મુર્તઝ અલી. કોણ છે? તો કે હિદાયતનો માલિક છે. ક્યાં સુધી છે? તો કે કાયમના માટે છે. એક જ લાઈનમાં કેટલી વાત આવી ગઈ કે રૂહોનો રાજા. રાહો એટલે રાજા છે, હંસેદા એટલે હંસનો, હંસ એટલે રૂહ. રૂહનો રાજા મૌલા મુર્તઝાલી કાયમ છે હંમેશના માટે અમારી રૂહનો. એના પછી કે છે, સત કરી શ્રેવો સાકે નીતાજી. એ મુર્તઝાલીની ફરમાબરદારી કરો, એ મુર્તઝાલીની ખિદમત કરો, એ મુર્તઝાલીની ફરમાબરદારી કરો, ઈમાનદારી પૂર્વક કરો, સચ્ચાઈ પૂર્વક કરો. અને નીતાજી એટલે રોજ કરો, એક બે દિવસ ખાલી ન જવો જોઈએ. તમારી જિંદગીમાં એક દિવસ એવો ન જવો જોઈએ કે મૌલા અલીની ખિદમત કે દુઆ કે તસ્બી કે ફરમાબરદારીમાં તમે ચૂકી ગયા. ચૂકાવે ભાઈ, પીરને કોઈ પૂછ્યું કે એકાદ દિવસ તો અમને ચાંદ સાહેબ ગવર્નમેન્ટ બી વીકેન્ડ ના બે દી છુટ્ટી આપે છે. સવાલ તો હોય ને મમ્મી નો કે ભાઈ તે કીધું નીતાજી રોજ એની સેવા કર, માન નીત એટલે રોજ રોજ કરજો ભાઈ. તું કેસી બરાબર, અમે તારી વાત માની લઈ, પણ એકાદી છુટ્ટી નહીં આવે. એકાદી ખાના ને છુટ્ટી રાખે તેવી મજા આવી જાય આપણને કે આજે આપણું ખાનું બી નથી, આઈસ કે આરામ થઈ ગયો, પૂરો આરામ. તો પીરે એવું કેમ નહીં રાખ્યું હોય તો બીજી કરીમાં પીર કહેતા ગયા હો. એ જે ઉનકો શ્રેવો કે ને, ઉનકો શ્રેવો જેને હમ તમ સિરજિયા કીએ. એ માલિકની સેવાનું શા માટે કહું છું નીતાજી, રોજ સેવા કરું શા માટે કહું છું? તો કે તને ને મને એને પેદા કર્યા છે. જો એક દિવસની છુટ્ટી મનાવી છે તો એ બી એક દિવસ છુટ્ટી લઈ લઈએ તો? કોણ? આ માલિક. છુટ્ટી લઈ લઈએ કે ભાઈ તારી શ્વાસ ચાલે છે ને, એ કંટ્રોલ બંધ કરી દો છું મારું, આજ મારે આરામ કરવો છે. તો પછી કેવો આરામ મળે? કોઈ દી ઉભા ન થાય. મને એક જણાએ કીધું, મિશનરી એ તો જમાતને ખબર નથી કે ઓકે બાપો જાગે છે તો જમાત લીલા લહેર કરે છે. ઓકે જે દિવસે બાપો સુઈ જાય ને કીએ, જમાતનો પતો ન લાગે. ઓકે એ તો એ બિચારો જાગે છે તો આ જમાત આબાદ થાય છે. રાત દિવસ મહેનત કરીને જાગે છે, એને છુટ્ટી નથી વિકેન્ડમાં. કોઈ દિવસ કોઈ છુટ્ટીનો દિવસ બિચારા માટે નહીં. એ હંમેશા જાગતો રહે રાત અને દિવસ. સુનો રે રિખી સર તમારી ખાતર, તે સદર દિન કે છે, ગુરનર એક પલક ન સુવે કે એક પલક બી સુવે નહીં, એક પલક બી નિંદર નહીં, એને આંખની ચપકારો ન મારે. કા તો કે જો હું સુઈ જઈશ તો જગત સુઈ જશે, એ સુવે નહીં, એ જાગે તો જગત ચાલુ રહીએ. તો અમે છુટ્ટી લે ફીર કે લ્યો છુટ્ટી. એ ધણી તો બહુ દયાળું છે, બીજા દુનિયાના બોક્સ છે ને જે તમને બે દિવસની છુટ્ટી આપતા હોય એના કરતા દયાળું કે તમને પૂરી છુટ્ટી આપી દે. પણ પછી જેમ તમે છૂટી લો, તમારો બાસ છૂટી લે, આ બાસ જો છૂટી લેશે ને તો એ જ મિનિટે પતી જવાના. બોલો કે ભાઈ આ શ્વાસ બાસ રોજ મારે ચલાવવી પડે છે, આજ બંધ કરું છું, પતી ગયું. અને ઉનકો શ્રેવો જેને હમ તમ સિરજ્યા, એની સેવા કરજે ફરમાબરદારી, કારણ કે તને ને મને એને પેદા કર્યા છે. અને કેવી રીતે? જેને રૂ પિંડી સર્વે દીતાજી, કે રૂ બી એને આપ્યો છે, પિંડ એટલે જીસમ બી એને આપ્યું છે. કોને? આને. તમે માંગ્યું તું? હું કોઈ બી માણસને પૂછું સારામાં સારી પર્સનાલિટી નો માલિક, હોય ભાઈ આવ્યો દુનિયામાં પેદા થયા પેલા કીધું તો ખુદાવી મને આવું સારું જીસમ આપજે. બોલો તો કે જયારે મને દિમાગ નતો ખબર નતી, બે સારી આંખો માંગી હતી ખબર નતી, આવી સારી પર્સનાલિટી માંગી હતી ખબર નથી, હાથ માંગ્યા હતા મને જ્ઞાન જ નથી, આંખો માંગી હતી, પગ માંગ્યા હતા ખબર નથી. તો પછી કોને આપ્યું બધું યાર? આ રૂપ પીંડા જિસ્તમાં વગર માંગી આપ્યું ને. અરે જે જે માંગું તે તું એ દેવે તો બરાબર, પણ વગર માંગી આપ્યું. એક ભાઈએ મને પૂછ્યું તું કે મિશનરી કે આપણને કે કાર સાજી માંથી પૈસા મળે કે? કેવી વાત કરસ, કાર સાજી માંથી પૈસા? તો કે દેવા જોઈએ. તો શા માટે? તો કે પિસદરે ગિરામાં લખ્યો ને કે શેઠ કહે તમે સાંભળો વાણોતર વણ જ રૂડો કરી લાવજો જી. કે હા કીધું, શેઠ એટલે મૌલા ને વાણોતર એટલે અમે, એ ધણી છે ને અમે એના નોકર છીએ, વાણોતર એટલે નોકર. પણ અમને કીધું કે વણ જ રૂડો કરી એટલે વેપાર, રૂડો એટલે સારો વેપાર સારો કરી લાવજો. તો કીધું ને, મેં કીધું હા, તો વેપાર મફત નો થાય. મિશનરી મૂડી જોઈ કે? હે મૂડી જોઈ. હવે મૂડી આપે કોણ? કે જે શેઠ કે શેઠ આપે કે? શેઠ તો પેરિસમાં બેઠો હોય છે એગ્લેમોન્ટમાં, તો કે એનો મુખી ને કહો જઈ દેખીએ તું આપી દેખીએ, નહીં તો હું કહી દઈશ બાબા ને કે પીરે કીધું વેપાર કરો પણ તે મૂડી નહોતી આપી એટલે વેપાર જ કર્યો. કે મૂડી ક્યાં છે? વગર મૂડીએ તો વેપાર થાય નહીં કે? વગર મૂડીએ જોબ થાય ખાલી. પૂછો આફ્રિકા થાય એવા એ લોકોની મૂડી નહોતી, એ લોકો શું કર્યું? જોબ કર્યા હતા. મૂડી હોય એને વેપાર કર્યા છે કેનેડામાં. એટલે મૂડી ન આપીને પછી કે વેપાર કરે તો ક્યાંથી વેપાર થાય? તો આપણે કહીએ કે ને કે પિસદ્દીને એવું કેવું લખ્યું, શેઠ કહે ધણી કે છે તમે સાંભળો નોકરો વાણોતર સાંભળો વણ જ રૂડો કરી લાવ, વેપાર સારો કરો, મૂડી દે મળી તો નથી આપી કે મેં કીધું આપી છે ક્યાં આપી કે તમે તો કીધું કે પીર કે છે કે આવ્યો તું નાગો ને જાય પણ તું નાગો કીએ તો એ ટાઈમે આઈપી હોય તો આપણા ભાઈ હોય ને કે થોકડો કીએ એ ટાઈમે તમે આપી દેવી જોઈએ કે પેદા થાય તરત જ મૂડીનો બંડલ પડી જાય આવીને કે તો બી લાગે કે નહીં વાજબી છે કે પણ એક ઠેકાણે પીરે કીધું કે નાગો આવ્યો ને નાગો જવાનો છો કીએ તો પછી મૂડી ક્યાં આપી કીએ અને મૂડી વગર વેપાર કેમ કરવો કીએ મુખી આપે થાય મેં કીધું મૂડી આપી છે તો કે ક્યાં ક્યાં આપી કીએ મેં કીધું હાથ આપ્યા પગ આપ્યા આંખો આપી જવાન આપી નાક આપી આ બધું સુચિસમ આપ્યું તંદુરસ્તી આપી આ મૂડી નથી મને કે એ મૂડી કહેવાય કે મેં કીધું ના જર્મની નો મેં છાપામાં વાંચ્યું મમ્મી નો 1972 ના પેપર માં આવ્યું જર્મની ના હેગ ની અંદર એક માણસે જાહેર ખબર છાપી હતી છાપામાં કે મારે મારે ગુર્દો વેચવાનો છે એના માટે 10,000 પાઉન્ડ લખાતા એને 10,000 પાઉન્ડ ની કિંમત જે આપે એને હું મારી કિડની વેચી નાખી શકીએ એનું ઇન્ટરવ્યુ લીધો છાપાવાળાએ કે તું 10,000 પાઉન્ડ માં એક ગુર્દો વેચે શા માટે કે કોણ લઈ શકીએ તો કે જેને ગુર્દાની બીમારી હોય જેનું લીવર ખરાબ થઈ ગયું હોય એને કીએ ડાક્ટર એને બદલવાનું કીએ ને કે મારી લઈ લો કીએ જેને માફક આવે એ ફિટ કરી લઈએ કીએ અને બીજી ઘણાને મળતી ન હોય તો માણસ પોતાનો જીવ બચાવવા 10,000 બી દે અને 20,000 પાઉન્ડ બી દઈએ કીએ કારણ કે એના વગર તો ચાલી ન શકીએ કીએ તો મારો ગુર્દો વેચવો જ કીએ એક ગુર્દાની કિંમત એટલા 1,000 પાઉન્ડ તો કે હા લેવા વાળા આવશે કે મને ખાતરી છે મળી જવાના કોઈ ને કોઈ છીએ કારણ કે માણસો ઘણા બીમાર હોય ને ઘણી ચીજ ની જરૂર પડતી હોય અરે બ્લડ વેચાય ખૂન વેચાય દરેક ચીજ વેચાય છે અને કરોડ રૂપિયા આપો તો તમને કોઈ આંધળા ની આંખ ના આપી શકે લંગડા ના પગ ના આપી શકે ને નકલી પગો થી તમે આમ બેસી ન શકો 3 કલાક વાય સાંભળવા માટે આ એ બધી તકલીફ પડી જાય આ ધણીએ જે આપ્યું છે બહુ સરસ ચીજ વગર માંગી આપ્યું કરોડો રૂપિયાનું જીસમ ખાલી ગુર્દો જ નહીં આખું જીસમ કરોડો રૂપિયાનું આ મૂડી છે અને આ મૂડી થી સારા કામ કરવાના મતલબ હરેક ચીજ જે છે એ સારા કામ માટે આંખ થી સારા કામ હાથ થી સારા કામ પગ થી સારા કામ દરેક ચીજ સારા કામ માટે ખરાબ કામ માં નહીં આ મૂડી આ વેપાર કીએ તો આ બધું આપ્યું આપણને કોને આપ્યું તો કે જેને રૂ પિંડ દીતાજી રૂ અને પિંડ આપ્યું છે એ માલિક ની રોજ સેવા કરો કીએ એને આપ્યા છે તો કે હા એને આપ્યા તો કે આ બીજા ગીરાના પીરે ખુલાસો કર્યો સપ્તગુરુ પીર સાડે તારા હાથ પગ સિરજી આરે અબદું જો આપ્યા હોય તો સતગુરુ ના પીર સાડે આપ્યા છે મુર્તઝાલી હાજર ઇમામ ના પરતાપે આપ્યા છે એના વગર તને ન વળે આ ન વળે સતગુરુ લંગડા પેદા થયા હોતો કોઈ ભયંકર બીમારીમાં પેદા થયા હોતો આંધ્રા પેદા થયા હોતો નથાતા દુનિયામાં ઘણા થાય છે સતગુરુ પીરસાડે મુર્તઝાલી ના પરતાપે તારા હાથ પગ સિરજિયારે અબદુ સો સાહેબ જી કો તું કેમ વિસારે જી કે એવા ધડીને તું કેમ વિસારે એટલે ભૂલી જાસ કે એના પરતાપે આ બધું સર્જન થયું છે હાથ પગ નાક કાન વગેરે તો ઉનકો શ્રેવો એ ધડીને શ્રેવો જેને તને બધું આપ્યું છે વગર માંગી આપ્યું છે બહુ દિલેર છે વગર માંગી આપે છે કે એટલો વિસાર છે કારણ તો કે સોનાના હાથ છે કે વગર માંગી આપતો હોય કે પછી કે છે બલવે દિવડા સહેજે બુલંદા આ ખુદા એ નૂર નો જીકર થાય છે સુરતુલ નૂર નો જીકર થાય છે કે એ નૂર નો દીવો બલવે એટલે બળી રહ્યો છે નૂર નો દીવો ખુદા તાલા નું નૂર એ ગોખલો ને ગોખલામાં દીવો બલવે દીવડા દીવડા એટલે શું તમે દીવડા એટલે કે બીજું છે કે 5-6 દીવા ને દીવડા કીએ નહીં એ ગુજરાતી લેંગ્વેજ એવી છે કે હું કહું એ ભાઈ અહીંયા આવો ભાઈ બી કહેવાય ને ભાડા બી કહેવાય ગુજરાતીમાં મોમન ભાઈ બી કહેવાય ને જાગો જાગો ભાડા બી કહેવાય ભાડા એટલે બી ભાઈ ને ભાઈ એટલે બી ભાઈ દીવો એટલે બી દીવો ને દીવડા એટલે બી દીવો તો દીવો ભરી રહ્યો છે કે કેવી રીતે ભરે છે કેનાથી ભરે છે કે સહેજે બુલંદ રાખે આપોઆપ ભરી સહેજ આપોઆપ ભરી રહ્યો છે કોઈ મારતું નથી કુરાન કે છે એને આગ અડકતી નથી એની મેળી જ મેળે એટલે સહેજે સહેજે બુલંદરા આપોઆપ ભરી રહ્યો છે દીવો ભરી રહ્યો છે આપોઆપ ભરી રહ્યો છે કે નૂર નો દીવો ભરી રહ્યો છે પોતાની મેળે કીએ બલવે દીવડા સહેજે બુલંદડા તિસમે પાયા સો તેલ અમી ધાજી જો મમ્મી નો કમ્પેરિઝન કરજો આયાતો નું તમે ને સુલેમાન પૈગંબર નું કે એ દીવો જે ભરી રહ્યો છે પોતાની મેળે મેળે સહેજે એમાં તેલ ક્યુ છે કીએ તિસમે પાયા એમાં તેલ ક્યુ છે અમી નું તેલ છે પીર ને ખબર હતી કે ખોજાઓની નજદીક અમી એટલે પાક અમી એટલે ન્યાસ આપણે કહીએ છીએ ને અમી રસ પીજો દિન, અમી એટલે ન્યાસ.
પાક તેલ થી બને છે, ક્યુ તેલ તો કે અમી, અમી એટલે શું પાક, જૈતુન નું તેલ શું એટલે પાક. અરબ માટે, અરબ કોમ માટે જૈતુન નું તેલ પાક હતું, તો કુરાન માં એ મિસાલ આપી. ખોજાઓના માટે ન્યાઝ પાક હતું, તો જ્ઞાન માં એ મિસાલ આપી. જ્યાં જે કોમ ને ફીટ થાય એવી મિસાલ અપાય. અરબ લોકો માટે જૈતુન નું તેલ પવિત્ર માં પવિત્ર, કુરાને કીધું એ દીવો જૈતુન ના તેલ થી બને છે. ખોજાઓના માટે અમીરસ એટલે ન્યાઝ ને પાક માની, જે ન્યાઝ ના પાક છે, બહુ પાક છે, પવિત્ર છે. તો આપણા માટે પીર એક્ઝામ્પલ આપે, આપણને કે ખોજા લોકો એ દીવો જૈતુન ના તેલ થી ભરે છે. આપણે કે મુખી સાહેબ જૈતુન શું હસાય, કે આપણે બોલતા નહોતો પેલે તો કે જૈતુન, પછી બોલીએ કઈ ને નીકળે કઈ. તો પીર ને થયું કે આ પછી ભેંસમાં એ ભાગવત જેવું થશે, બિચારાને જૈતુન જ ખબર હોય, તેલ ની ખબર ક્યાં પડે છે. એટલે એને કીધું કે અમી નું તેલ છે ભાઈ, અમી એટલે પાક. એક્ઝામ્પલ જ આપું તો તીસ મે પાયા સો તેલ અમીધા છે, એ નીવો ભરી રહ્યો છે, આપોઆપ ભરે છે. અને પવિત્ર તેલ એટલે કે ન્યાસ થી ભરી રહ્યો છે, પવિત્ર ચીજ થી. પછી કે છે શા માટે દીવો ભરે છે, શા માટે ભરે છે? અરે પીર ને પૂછો કે દીવો ભરે છે શા માટે, કારણ ખરું. તમે કોઈ ચિરાગ ને જલાવો તો કે શા માટે જલાવ્યો, ફલાણા કામ માટે જલાવ્યો, એ દીવો શા માટે ભરે છે? જીસ કારણ અમે બાલ કર ધર્યા, કે આ દીવાને એટલા કારણસર બારવામાં આવ્યો છે, અનાધિકાર થી બરી રહ્યો છે દીવો. પણ શા માટે? એટલા માટે બરે છે મોહનભાઈ, એટલા માટે દીવો પ્રકાશિત છે, જીસ કારણ અમે બાલકર દરિયા એટલે કે જલતો રાખ્યો છે. અહી મિલો સો મોહનભાઈ નીતાજી. ખુદાનું નૂર એટલા માટે પ્રજ્વલિત થયું છે, નૂર ઇમામમાં એટલા માટે આવ્યું છે, ઇમામ દુનિયામાં એટલા માટે આવ્યું છે. એક શરત છે, અહી મિલો સો મોહનભાઈ નીતાજી કે. તમે રોજ આવો ને એની બંદગી કરો, એની દુઆ પડો, એની તસ્બી કાઢો, એની ફરમાબરદારી કરો, એને દસોંધ આપો ખાનામાં આવીને, એટલા માટે નૂર બની ગયું છે. એટલા માટે નૂર દુનિયામાં રોશન થઈ ગયું છે, એટલા માટે નૂર દુનિયાને રોશની આપી રહ્યું છે કે તમે આવો અને એની એની ફરમાબરદારી કરો. નથી ખબર પડતી જ્ઞાન ખોટું છે? હંડ્રેડ્સ ઓફ યર્સમાં સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન હેવ બીન ગાઈડેડ બાય ધ રોપ ઓફ ઇમામત. સેંકડો વર્ષોથી અમારા રૂહાની બચ્ચાઓ ઇમામતની રસીને મજબૂતીથી વળગી રહી દોડવણી મેળવતા રહ્યા છે. પછી ઇમામે ફરમાવ્યું, સાલગરે દરબાર વખતે ફરમાવ્યું, પોતાના રૂહાની બચ્ચાઓ પ્રત્યે અતિશય વહાલ અને મોહબ્બતને આધીન તમારા ઇમામે દુનિયાવી અને રૂહાની બાબતમાં તમારે કઈ તરફ દ્રષ્ટિ કરવી તેનું નિશાન પોતાના નૂરને પ્રકાશિત રાખી તમોને પૂરું પાડેલ છે. હજી એક વખત સાંભળવું છે, જીસ કારણ અમે બાલકર દરિયા, આ નૂરને એટલા માટે ચાલુ રાખવામાં આવ્યું છે, અહી મિલો સો મોહનભાઈ નીતાજી. પછી ઇમામનું ફરમાન સાંભળો, હાજર ઇમામે ફરમાવ્યું, પોતાના રૂહાની બચ્ચાઓ પ્રત્યે અતિશય વહાલ અને મોહબ્બતને આધીન તમારા ઇમામે દુનિયાવી અને રૂહાની બાબતમાં તમારે કઈ તરફ દ્રષ્ટિ કરવી તેનું નિશાન પોતાના નૂરને પ્રકાશિત રાખી તમોને પૂરું પાડે છે. નૂરને શા માટે પ્રકાશિત રાખ્યું છે ઇમામે? શા માટે નૂર પ્રકાશિત છે દુનિયામાં? તમારે રૂહાની અને દુનિયાવી બાબતમાં કઈ તરફ નજર કરવી એ તમને દેખાઈ જાય, એ લાઇટમાં તમે જોઈ શકો, એટલા માટે નૂર પ્રકાશિત છે. કે તમે જુઓ કે આ રૂહાની રસ્તો ને આ દુનિયાવી રસ્તો બે પાસાને બરાબર રાખવાના છે, એ લાઇટમાં તમને દેખાય, એટલા માટે નૂર પ્રકાશિત છે. જીસ કારણ અમે બાલ કર ધરિયા, અહી મિલો સો મોહનભાઈ. રૂહાની જવાબદારી સમજો, એટલા માટે નૂર જલીલું છે, એટલા માટે નૂર પ્રકાશ આપેલું છે. કે પીરનું જ્ઞાન, ઇમામનું ફરમાન એક જ મૂકીનો. ત્યાર પછી કહે છે કે નૂર કેવી રીતે વરે છે? કુરાનની આયાત પીર જ્ઞાનમાં લખે છે કે નૂર છે, દીવો જલે છે, સહેજે જલે છે, અમીરૂપી તેલ થી જલે છે. પછી કે છે એ જમી અંધા પાક પિયાલા હુવાળા, એ નૂર, આપણે એને ઘટપાટ બી કહી શકીએ, એ નૂર એક પ્યાલામાં રાખેલું છે, એક કાચના વાસણમાં રાખેલું છે. કે પિયાલા હુવાળા, એ કાચના ફાનસમાં એ દીવો છે. બોલો, ફાનસ કીધું, કાચનું બર્તન એમાં દીવો. અને આ નૂર અમી કેવા છે? તો કે પિયાલા હુવાળા. એ નૂર એ કાચના બર્તનમાં પ્યાલામાં રાખેલું છે. અને કેના માટે રાખેલું છે? તો કે સોતો બરોબર મોહનભાઈ પિતાજી એ નૂરના ઘૂંટડાઓ મુરી પીએ છે.
ન્યાસ તો જાહેર રીતે પીએ છે, પણ એ નૂર ના ઘૂંટડાઓ પીએ છે. તમે બંદગી કરો તો એ નૂર નું પાન કરતા જાઓ, એ નૂર ને તમારી અંદર ઉતારવાની કોશિશ કરો, એ નૂર ના દીદાર કરવાની કોશિશ કરો. તમારો મુખી માંગે હેક માન છો અલા મેરિયા, સૌ કોઈ પોતપોતાના જાપમાં હોશિયાર થઈને બેસો. નૂર મૌલાન સક્કરી મલ હુસૈન હાજર ઇમામ કરમ બક્ષીસ ફરમાવી પોતાનો નૂરાની દીદાર ઇનાયત કરે. આ નૂર ના ઘૂંટડા પીઓ તમે, એ લિઝત લ્યો, એ મેળવો. અભિયંદા પાક એ દીવો જે છે, એ નૂર નો દીવો, એ પ્યાલામાં રાખેલો છે બર્તનમાં કાચના, અને મોમનભાઈ ના માટે રાખવામાં આવ્યો છે કે એનું પાલન કરે ધર્મનું, એના માટે જલાવવામાં આવ્યો છે. એજી પીઓ પીઓ મોમન હુઓ મતવાલા. મોમનભાઈ તમે પીઓ એ નૂર ને, એ નૂર ને કેમ પીવું? તમે કહેશો કે ખુદાનું નૂર પીવાનું હોય, ન્યાસ પીવાનું બરાબર છે મિત્ર, આ નૂર કેમ પીવું? સમજા, એ નૂર પીઓ એટલે શું? એ મુર્તજાલી નું નૂર છે, એનો લાભ લ્યો. કેવી રીતે? એનો જે બોલ છે ને, સત શબ્દ હૈ ગુરુ હમારા કીએ, એ જે શબ્દ આપે છે ને ઇસ્મે આઝમ, એને તમે લ્યો તમારા દિલમાં અને બોલો, એ શબ્દ થી બંદગી કરો. અને બોલો, બંધુ રસ્તા ઉપર નીકળો તો બોલતા બોલતા હું ખુદા છું કે હક છું કે હું, તમે પીઓ અને મતવાલા થાવ. બંદગીમાં એકદમ આગળ વધી જાય પછી એનાથી સબર ન થાય, બરદાસ્ત ન કરી શકે, એને રોકી દેવો પડે. મૌલાના રૂમીએ દાખલો આપ્યો કે ઝાઈદ એટલો બધો આગળ વધ્યો કે નબી મોહમ્મદે કીધું ઝાઈદ બંદગી બંધ કરી દે, કે એટલો બધો આગળ વધ્યો છો કે હવે આગળ વધવાની જરૂર નથી, ખબરદાર જો આગળ વધીશ તો. મૌલાના રૂમી મસ્તરીમાં લખી ગયા, કારણ કે ગાંડા ગજવા મળશે, બરદાસ્ત નહીં કરી શકે. એટલા માટે કે નૂરના ઘૂંટડા જેમ પીતો જશે એમ એને મસ્તી આવતી જશે, પીતો જશે એમ એને મસ્તી આવતી જશે, અને બટવાલો થતો જશે. કે કારણ કે જેમ જેમ બંદગીમાં લિઝ્ઝત મળે એમ ઊંચો ને ઊંચો ચડતો જાય. કે પછી કે છે, એજી તારા દે રાણી હરીશચંદ્ર રાજા તીની કલશ અમીરસ પિતાજી. રાણી તારા દે અને હરીશચંદ્ર રાજા એ બી આ નૂરના ઘૂંટડા પીધા છે, એને બી બંદગી કરી છે, એ નૂર નો જાપ કર્યો છે, નૂર ને પોતાના દિલમાં જોયું છે. અને એટલું જ નહીં, હરીશચંદ્ર મુખી 7 કરોડ જીવને તારી ગયો પોતાની સાથે. એને નૂર ના ઘૂંટડા પીધા, તમે બી પીઓ પીર કે એક્ઝામ્પલ આપી. પછી કે છે, કૌરવ પાંડવ ઝઘડા ઓળા તીસમે કોણ હાર્યા ને કોણ જીત્યા કે. આપણને દુનિયાનો એક્ઝામ્પલ આપે છે કે બે પાર્ટીમાં લડાઈ થઈ હતી, એક તરફ કૌરવ હતા એક તરફ પાંડવ હતા, બે માંથી કોણ હાર્યું ને કોણ જીતું કે. પછી પીરે જવાબ દીધો, કૌરવ હાર્યા ને પાંડવ જીત્યા કે. હારી ગયા કૌરવ ને જીતી ગયા પાંડવ, કેમ કેમ જીતા એનું કારણ ખબર છે કે. અને પાંડવગઢ અમરાપુરી પોતાજી સ્વર્ગમાં બી ગયા કે, કેમ ગયા? નાનકડી પાંડવની જમાત 5 ભાઈઓની, એટલા બધા કૌરવ સાથે લડ્યા કેમ? હજારો લાખો નું લશ્કર હતું ને રાજ હતું, આની પાસે કઈ નહોતું, તો જીતા કેમ કે. તો કે પાંડવે બી નૂર ના ઘૂંટડા પીધા કે. નૂર ના ઘૂંટડા પીધા એટલું જ નહીં, પણ નૂર ના ઘૂંટડા પીધા પછી એને મૌલાને પોતાનો બનાવી લીધો. હે, મૌલાને કોઈ પોતાનો બનાવી શકે? તમે કહો વિસ્તારી મૌલા આપણો બને, આપણો. હા, પાંડવે બનાવ્યો, બંદગી કરી કરીને મૌલાને એટલો રાજી કર્યો કે મૌલાએ કીધું, પાંડવ હું તારો છું કે. તો કે મૌલા આવી બેસ મારી સાથે, કે ભાઈ મારા ભેરો જ રહે કે. મારો છો ને કે મારા ભેરો. તો મૌલા એના સાથે થઈ ગયા. તમે ઇતિહાસ વાંચો, કેમ જીતા પાંડવ? તો કે ભગવાન કૃષ્ણ સાથે હતો કે, અને ઓલા સાથે ભગવાન નતો કે. આ રીતે આને કીધું, ભલે રાજ ન હોય તો કાંઈ નહીં, ભલે લશ્કર ન હોય તો કાંઈ નહીં, મૌલા તો છે કે, આખી દુનિયા એક તરફ ને મૌલા એક તરફ કે. તો મૌલા મળ્યો તો જીતી ગયા. મૌલાને હાથમાં કર્યો, તમે કીધું મિશનરી હાથમાં કર્યો પાંડવે કેવી રીતે? મેં કીધું આ કામ કરીને એ નૂરથી લાભ લીધો. નથી ખબર, તમે વાંચો છો રોજ આશાજીના પાઠ. આશાજી સંધ્યા વેળા મત કોઈ ચૂકો પીર કે, જે છે ગુરની એંધાણજી કે. સાંજનો ટાઈમ ચૂકતા નહીં, સમી સાંજની ધોવાનો. 7:30 હોય તો 7:30, 7:45 હોય તો 7:45, ને 8 હોય તો 8, જે ટાઈમે એલાર્મ થયું એ ટાઈમે. સંધ્યા વેળા મત કોઈ ચૂકો, એ છે ગુરની એંધાણ. ગુરે આપ્યું છે કે જો મારા ધર્મમાં રહેવું હોય તો આ ધોવા પડવી પડશે, નહીં તો ધર્મની બહાર. ધોવા નથી પડતો એ કાફર છે. સંધ્યા વેળા મત કોઈ ચૂકો,